ಚುಷ್ಟೋಕ್ತಗಣಿರ್ನಿಜಾಕ್ಷರಪದೇ ದಿವ್ಯಾಕೃತಿ ಸಾದರಂ ಯೋ ಭಕ್ತೋ ಪ್ರಗಟಿ ಬಭೂವದಯಾ ಧರ್ಮಾಜ್ಜನ ಶ್ರೇಯಸೇ ಅತ್ರೋನ್ಮೂಲಯಿತುಂ ತ್ವಧರ್ಮಮವಿತುಂ ಸಾಧುಶ್ಚ ಧರ್ಮಂ ಶುಭಂ ಧ್ಯಾಯೇತಂ ಹರಿಮೀಶ್ವರೇಶ್ವರಮಹಂ ಸದ್ಬುದ್ಧಿದಂ ಸರ್ವದಾ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಅಕ್ಷರಧಾಮಾಧಿಪತಯ ಕೋಟಿ ಕೋಟಿ ಮುಕ್ತ ಪತಯ ಶ್ರೀರಾಜಾಧಿರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಪರಾತ್ ಪರಾಯ ಸರ್ವಾಧಾರಾಯ ಸರ್ವನಿಯಾಮಕಾಯ ಸರ್ವಪ್ರೇರಕಾಯ ಸರ್ವಪ್ರಕಾಶಕಾಯ ಸರ್ವಾಂತರ್ಯಾಮಿಣೇ ಸರ್ವಾವತಾರಿಣೇ ಸರ್ವೋಪರಿ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಸರ್ವಕಾರಣ ಕಾರಣಾಯ ಪರಮಧ್ಯೇಯ ಸ್ವರೂಪ ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಜ್ಞಾನಾನಂದೇಕ ಸ್ವರೂಪಾಯ ಕರ್ತುಮ ಕರ್ತುಮನ್ಯಥಾ ಕರ್ತು ಸಮರ್ಥಾಯ ಸರ್ವಕರ್ಮ ಫಲಪ್ರದಾತ್ರೇ ಸದಾನಂದದಾಯಿನೇ ಆನಂದ ಘನಮೂರ್ತಯ ಶ್ರೀ ಸಹಜಾನಂದ ಸ್ವಾಮಿ ಮಹಾರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಕಠಿಣ ತಪ ಕಾರಿಣೇ ಏಕಾಕಿ ವನವಾಸಿನೇ ಅತಿ ಕೃಶ ತನ್ವೇ ಮಹಾತೇಜಸ್ವಿನೇ ಕಂದ ಫೂಲ ಫಲಾಶಿನೇ ಶ್ರೀ ನೀಲಕಂಠವರ್ಣಿ ರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಸಾಧು ಸೇವಾ ಪರಾಯಣಾಯ ಪಾರ್ಷದವರ್ಯಾಯ ಲೋಜಾಶ್ರಮ ವಾಸಿನೇ ಶ್ರೀ ಸರ್ಜುದಾಸಾಯ ನಮೋ ನಮಃ. ಬಾಲರೂಪಾಯ ಮಹಾಮನೋಹರಾಯ ಮಂದಮುಖಹಾಸಾಯ ಅತಿ ಕೋಮಲಾಂಗ ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಆದಿಗುರುವೇ ಸದ್ಗುರುವರಿಯಾಯ ಶ್ರೀ ಗೋಪಾಲಾನಂದ ಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಶ್ರೀ ಮುಕ್ತಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಗುಣಾತೀತಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಸದ್ಗುರು ಶ್ರೀ ನಿತ್ಯಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಸದ್ಗುರು ಶ್ರೀ ಬ್ರಹ್ಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಸುಖಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಕೃಪಾನಂದ ಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಶ್ರೀ ಶತಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಸ್ವರೂಪಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಸಚ್ಚಿದಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಸಿದ್ಧಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಚ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಶ್ರೀ ವ್ಯಾಪಕಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಯೋಗಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಚೈತನ್ಯಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಆನಂದಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಚ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಶ್ರೀ ಭಾಯಿ ರಾಮದಾಸ್ ಸ್ವಾಮಿನೇ ಭಾಯತ್ಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ ನಿಷ್ಕುಳಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಪ್ರೇಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಇತ್ಯಾದಿ ಸರ್ವ ಪರಮಹಂಸೇಭ್ಯೋ ನಮಃ. ಮಮ ಗುರು ಶ್ರೀ ರಾಧಾರಮಣ ಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಸರ್ವಧಾಮಸ್ಥ ಸರ್ವಮುಕ್ತೇಭ್ಯ ಪ್ರಕಟ ಸರ್ವ ಸಾಧು ಹರಿಭಕ್ತೇಭ್ಯ ನಮೋ ನಮಃ. ವಿಕ್ರಮ ಸಂವತ್ 2070 ಮಹಾಸೂದ ತ್ರಿಜ ರವಿವಾರ ತಾರೀಖ 2 ಫೆಬ್ರವರಿ 2014 ವಾಲಾ ಭಕ್ತ ಆಜೆ ದಾಗದ್ರಾ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಸಂಸ್ಕಾರ ಧಾಮ ಪೂಜ್ಯ ರಾಮಕೃಷ್ಣದಾಸ್ಜಿ ಸ್ವಾಮಿ ಅನ್ನೇ ಆ ಪವಿತ್ರ ಸಂತ ಮಂಡಳ ಅನ್ನೇ ಆ ವಾಲುಡಾ ಬ್ರಾಲು ಬ್ರಹ್ಮಚಾರಿಯೋ ಅನ್ನ ಆಪ್ಸೌ ભગવાન માં અને સદગુરુમાં નિષ્ઠાવાન શ્રીહરિના લાડીલા ભાઈઓ ભાઈઓ એકાંતિક ભક્તો સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. મારી જિંદગીમાં પહેલી વહેલી રવિ સભા આ સંસ્કાર ધામમાં હું આજે આપની સમક્ષ શિક્ષાપત્રીની કથા લઈને આવ્યો છું. શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે પોતાને હાથે લખેલો અનુપમ ગ્રંથ છે. અમારું તમારું સૌનું કલ્યાણ કરનારી ભગવાનની આજ્ઞાઓ એટલે શિક્ષાપત્રી. 36મો શ્લોક આવ્યા છે, ખૂબ ધ્યાનથી સાંભળજો. ભગવાને પોતે કહ્યું કે મારી આજ્ઞાઓ એ હું જ છું. 36મો શ્લોક સબ મિલકે ગાયંગે.
કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્વરમ પાઠનીયાધીત વેદ્યા કાર્ય સંગોન્વહમ સતમ કાર્યો સંગોન્વહમ સતમ કાર્ય સંગોન્વહમ સતમ કાર્યમ ન સહસા કિંચિત કાર્યમ સહસા કિંચિત ઓ કાર્યમ ન સહસા કિંચિત કાર્યમ સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્વરમ કાર્યો ધર્મસ્તુ સત્વરમ પાઠનીયાધીત વિદ્યા પાઠનીયાધીત વિદ્યા પાઠનીયાધીત વિદ્યા પાઠનીયાધીત વિદ્યા કાર્ય સંગોન્વહમ સતામ કાર્ય સંગોન્વહમ સતામ કાર્ય સંગોન્વહમ સતામ કાર્યમ ન સહસા કિંચિત કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્વરમ કાર્યો ધર્મસ્તુ સત્વરમ કાર્યો ધર્મસ્તુ સત્વરમ.
આ શ્લોકમાં ચાર આજ્ઞા છે. પહેલી, વિચાર્યા વિના તત્કાળ કાંઈ કાર્ય ન કરવું. બીજી, ધર્મ સંબંધી જે કાર્ય હોય તે તત્કાળ કરવું. ત્રીજી, પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી. ચોથી આજ્ઞા, નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. શ્લોકના 8-8 અક્ષરના 4 પાદ હોય, દરેક શ્લોક 36 અક્ષરના હોય. 8-8 અક્ષરના ટુકડે મેં તમને ગૌડાવ્યું. કાર્યમ ન સહસા કિંચિત, ઉતાવળે કોઈ કાર્ય ક્યારેય કરવું નહીં. કાર્યો ધર્મસ્તુ સત્વરમ, આ બીજા 8 અક્ષર બોલ્યો. ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરવું. પાઠનીયા ધીત વિદ્યા, ભણેલી વિદ્યા બીજાને ભણાવવી. કાર્ય સંગોન્વહમ સતામ, હંમેશા હરદિન, અન્વહમ એટલે કે રોજે, સતામ સંગ કાર્ય, સાધુનો સંગ કરવો. કેટલી આજ્ઞા થઈ? હવે શતાનંદ સ્વામી આના ઉપર એવું લખે છે, કિંચિત સ્વસ્ય વ્યવહારિકમ કર્મ કર્તવ્યમ ભવેત તત સ્વબુદ્ધ્યા સમ્યક વિચાર્ય સત્પુરુષાન આપૃચ્છવા કર્તવ્યમ નતુ અકસ્માત ઇત્યર્થઃ. કોઈ પણ વ્યવહારિક પોતાનું કામ હોય તે પોતાની બુદ્ધિએ કરીને સમ્યક વિચાર્ય, એને સારી રીતે વિચાર કરીને કરવું, લાંબો વિચાર કરીને કરવું, ભૂત ભવિષ્ય બધું જોઈ લેવું, દસેય દિશાથી વિચાર્યા પછી કાર્ય કરવું, બધા એંગલથી જોઈને પછી એમાં પડવું. વા સત્પુરુષાન આપૃચ્છ, અથવા તો સત્પુરુષોને પૂછીને, સાધુ સંતને, પોતાના ગુરુને પૂછીને કર્તવ્યમ કરવું, ન તો અકસ્માત. પરંતુ વિચાર આવ્યો નથી કે તરત તે કામ કર્યું નથી એવું અકસ્માત ન કરવું. તમે સવાલ કરશો કે શું કામ જલ્દી ન કરવું, વગર વિચારે ન કરવું? તો કે છે, અવિચાર્ય કારિણા મહા આપત ઉપલબ્ધિ દર્શના દીતિ ભાવ. વગર વિચારે જે માણસો કામ કરે છે તે માણસોને ક્યારેક ક્યારેક બહુ મોટી આપત્તિ આવી પડેલી દેખાણી છે, માટે કહીએ છીએ. ઉપલબ્ધિ દર્શનાત, આપત્તિ ઉપલબ્ધ થઈ છે, એ જોઈ છે, માટે અમે ના કહીએ છીએ. વગર વિચાર્યું કોઈ કામ કરવું નહીં, વગર વિચારે બોલવું નહીં, આવેગમાં આક્રોશમાં અકળાઈને વગર વિચારે બેકાબુ થઈને કાંઈ કરી નાખવું નહીં, કાંઈ બોલી નાખવું નહીં. હાંસી મશ્કરીમાં, ઉન્માદમાં પણ, કોકની પટ્ટી ઉતારવામાં, કોઈનું અપમાન કરવામાં ઉતાવળા થઈને ભખ લઈને શબ્દ બોલવો નહીં, કાં તો એવું કોઈ કામ કરી નાખવું નહીં, પાછળથી બહુ પસ્તાવાનું થાય. દ્રૌપદી વગર વિચારવું બોલી ગયા કે આંધળાના આંધળા જ હોય, એમાંથી મહાભારત થયું. સીતાજી અકળાઈને વગર વિચારવું બોલી ગયા કે રામ મરે તો જાણે સીતા મને વરે, જા જા મરી જાઉં પણ તને ન વરું, આણે બહુ દુઃખ પેદા કર્યું. આનંદના ઉન્માદમાં યા તો દુઃખની અકળામણીમાં પણ કોઈ કામ અકસ્માત ન કરો. દ્રૌપદી આનંદના ઉન્માદમાં બોલ્યા કે આંધળાના આંધળા જોઈ, દાંત કાઢતા હતા, ખુશ ખુશ હતા. અને સીતાજી અકળાઈને બોલ્યા હતા, ગમે તે તકલીફમાં બોલ્યા, ગમે તે પરિસ્થિતિમાં બોલ્યા, પણ વગર વિચાર્યું બોલ્યા એ નક્કી, એવું નહીં બોલવું જોઈએ, એવું અમુક કામ નહીં કરવું જોઈએ. મુશ્કેલી થાય 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 થાય. તમે હોઈએ અમે હોઈએ તે વેઠવી જ પડે, પછી સહન કરવાનું આવે, વળ ખાઈ જવાય. વાતો કરવી હેલી છે, પણ વિપત્તિ આવે ત્યારે એને ઓળંગવીને એ બહુ અઘરું હોય છે. માટે મહારાજ દયા કરીને આપણને સરસ મજાની આજ્ઞા કરે છે, કાર્યમ ન સહસા કિંચિત. આઠ જ અક્ષર છે, કાર્યમ ન સહસા કિંચિત. અતિ ઉપયોગી આજ્ઞા હરેક માનવીને માટે. પૃથ્વીના ગોળા ઉપર 700 કરોડ માનવી છે, એને એકે એકને આ આજ્ઞા અમૃત જેવી છે. સર્વ જીવ હિતાવહ. નાનો માણસ હોય યા તો મોટા ઉચ્ચ પદ ઉપર બિરાજિત માણસ હોય, અભણ હોય યા તો ભણેલો બહુ મોટો બુદ્ધિશાળી વિદ્વાન હોય, ગામડીએ હોય કે મોટા શહેરમાં કે વિદેશમાં રહેતો હોય, સૌને માટે અમૃત તુલ આજ્ઞા, કાર્યમ ન સહસા કિંચિત. ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. સહસા એટલે શું? ઉતાવળ એટલે શું? એટલે મનમાં વિચાર આવ્યો નથી કે તરત મંડી પીડ્યા નથી, એને ઉતાવળે આદરી દીધું કહેવાય. એમ કોઈ કાર્ય ન કરવું. કાર્યનો આરંભ કરતા પહેલા પરિણામનો વિચાર કરવો. હું ફરીવાર બોલું છું, તમે બરાબર કાન ખુલ્લા રાખીને સાંભળો. કાર્યનો આરંભ કરતા પહેલા પરિણામનો વિચાર કરો કે હું જે કરું છું તેનું પરિણામ શું આવશે. પરિણામનો જો વિચાર કરવામાં આવે તો અવશ્ય આપણે અટકી જઈએ. પણ જ્યારે આપણે ભલે ગમે તે પરિણામ આવે, અરે ભાઈ, એ ભાઈ મને એક જણે કહ્યું, મને કે 20 વર્ષ જઈ આવશું હરિયામાં, બોલવું બહુ હેલું છે કે 20 વર્ષ જેલમાં જઈ આવશું, પણ જે દી 20 વર્ષ જેલમાં કાઢવાના થાય ને તે દી ખબર પડે. હા હા, માટે પરિણામનો વિચાર કર્યા વગર કોઈ કામ ન કરું. સુખી થવું હોય તો વડીલોની કે ગુરુજનોની સલાહ લેવી. સલાહ લેવાનું શીખો. મનમાં આવ્યું નથી, સીધું કરી નાખ્યું નથી, એ બંધ કરો બાપા. સલાહ લેવાનું રાખો. આ દુનિયામાં જે જે મોટા માણસ થયા છે એમણે થિંક ટેન્ક રાખી હતી બધાએ, અર્થાત વિચારવાન માણસોની પોતાની આજુબાજુમાં એક સમિતિ રાખી હતી. કોઈ પણ કામ કરવાનું થાય તો તે પોતે જેને બુદ્ધિશાળી અને મહાન માન્યા હોય એવા માણસોની સમિતિને બોલાવે. આ દુનિયાના મોટા મોટા સફળ માણસો, રાજા મહારાજાઓએ આવા પોતાના નિજી સલાહકારો રાખ્યા હતા. જ્યારે જરૂર પડે ત્યારે તરત જ તેમને બોલાવી લેતા, એની મીટિંગ ભરાતી, ખૂબ ઊંડાણપૂર્વકની ચર્ચા વિચારણા અને ભવ જ વિચાર કરી અને પછી પગલું મૂકતા કે યુદ્ધ કરવું કે નહીં, આ કામ કરવું કે નહીં, સમાધાન કરવું કે નહીં, કેટલું બોલવું, કેટલા અક્ષર લખવા, આટલા જ અક્ષર લખાય, એક વધારે ન લખાય, કાનો એની માત્ર એની. ઘણી વખત કોઈ મોટા પુરુષની સત્પુરુષની સલાહ લઈએ ને તો બહુ મોટી આપત્તિથી બચી જતા હોઈએ છીએ. માટે કહે છે સત્પુરુષાન આપૃચ્છ, સતાનંદ સ્વામી લખ્યું, સત્પુરુષને પૂજ્યો સુખી થઈ જશે. કચ્છની ધરતી ઉપર જ્યારે ધરતીકંપ થયો ત્યારે મારા દિલમાં વિચાર એમ થયો કે એક ગામ આપણે બાંધી દેવું છે. એક ગામ મેં મારી મેળે નક્કી કર્યું. એમાં મારો ભાવ તો ભુજના મહંત સ્વામીને રાજી કરવાનો હતો, ત્યાંના સંતો રાજી થાય એવું જ કામ કરવું હતું. પણ એ ગામ ફેલ થઈ ગયું. પછી તે દિવસે દયાળુ વાત્સલ્ય મૂર્તિ, 100 માની ગરજ સારે એવા પુરાણી ઘનશ્યામ જીવનદાસજી સ્વામી અંજાર હતા. અમે ત્યાં ગયા, સ્વામીને હાથ જોડ્યા, સ્વામી આવો વિચાર છે એક ગામ કચ્છને બાંધી દઈએ. સ્વામી મને કે કચ્છમાં નહીં. મેં કીધું કેમ સ્વામી, તો કે ના આમ આગો જા ઓલકોર બાંધ. મને સમજાણું નહોતું કે આ મોટા પુરુષ મને આમ કેમ કહે છે, પણ મને સ્વામી ઉપર બહુ વિશ્વાસ ને બહુ પ્રેમ ને ભરોસો. મેં કીધું સ્વામી જેમ કહો એમ, તો કે આમ આગું બાંધ મોરબી બાજુ. મેં કીધું સારું. પછી અમે ગામ ખોળતા હતા કયું બાંધવું, રોજ આંટા મારતા. મારી સાથેના બીજા એમ કે આપણે આ બાંધીએ, પણ મને સ્વામીના વચનો યાદ આવે, આણી કરી નહીં. પછી શોધતા શોધતા અમે ગાળા ગામ ગોત્યું, એ ગામ બાંધી દીધું. આજ 10 વર્ષે મને સમજાય છે કે સ્વામીએ મને આમ શું કામ કીધું. સ્વામીની કરુણાને યાદ કરું તો આંખમાંથી આંસુડાની ધાર થાય. આજે ગાળા ગામનો સત્સંગ અહીંયા આવ્યો છે, ભાઈઓ ભાઈઓ અને બાળકો બેઠા છે, એના માટે જ મારા સ્વામીએ મને ગાળા ગામ મોકલ્યો. એને માટે જરા ગાળા ગામના સભ્યો ઉભા થાવ ને, કોને માટે અમને ભગવાને ન્યા મોકલ્યા એને જોવો. જો આવડા આ બધા બેસો. આપણને શું ખબર પડે, આપણને શું ખબર પડે. માટે સત્પુરુષાન આપૃચ્છવા, મોટા પુરુષને પૂછીને કરો. તમારી મેળે તમે ઠોકી પાડશો નહીં, પાછળથી પસ્તાશો. ગુરુજનોની સલાહ લેવી, મૂર્ખાઓની સલાહ ન લેવી. એક જણાની દીકરીને કોઈ નિમ્ન જ્ઞાતિના માણસોએ ભોળવીને પ્રેમમાં પાડી, છોકરીની ઉંમર એવી અને પાગલ થઈ કે મારે ત્યાં જ ભણવું ને ત્યાં જ જવું. છોકરીના બાપે અને એના સ્નેહીએ મળીને નક્કી કર્યું કે આમાં તો આપણી નાતની, આપણા ગામની, આપણા સત્સંગની બધાની આબરૂ તળિયા ઝાટક સાફ થાય છે, માટે આ છોકરીને સાફ કરાય. હા જે નક્કી કે નહીં, સવારમાં ઘડો લાડવો વાળવાનો. પણ એના મનમાં એમ થયું, એકવાર મારા ગુરુની સલાહ લો. વહેલા 4 વાગે મારા ફોનમાં રિંગ વાગી. કટાણે ફોન આવે એટલે આપણને એવું જરૂર સમજાય કે કાંઈક તકલીફ હોય તો જ ફોન અત્યારે આવે. મેં ફોન ઉપાડ્યો, મને વાત કરી કે અમારો આ નિર્ણય છે. પણ એકવાર તમને પૂછીને પછી આગળ વધું. મેં કીધું, મૂર્ખના સરદારો, કોઈ દી હત્યા થતી છે, આ કરાતું છે, તો કેમ બધા નક્કી કરી નાખ્યું છે? મેં કીધું, તમારી મરજી હોય તો મને વાંધો નથી, હું તમને કાંઈ થોડા હાથ પકડીને રોકવાનો છું, પણ મને પૂછ્યું છે તો કહું છું, રૂક જાઓ. તો કે તમારું વચન નહીં ઉથામીએ, તમે કહો એમ કરશું. પછી એણે એક કામ ન કર્યું, સુખી છે. એણે સલાહ લીધી હતી ને એણે બધાએ હા પાડી હતી. ના પાડવા હું એક હતો. આપૃચ્છ્ય અન્ય જનાન કાર્ય કર્તવ્યમ એવું નહીં કહ્યું. આપૃચ્છ્ય સત્પુરુષાન, સત્પુરુષને પૂજજો, એ તમને સાચી સલાહ દે. બંધ રહ્યા, સુખી થયા. ગુરુજનોની સલાહ લેજો. આપણું મગજ એવું પરિપૂર્ણ નથી કે દસે દિશાનો બધો વિચાર કરી શકે. દરેક માણસની એક ક્ષમતા હોય છે, જ્યાંથી ઉપરીનું એને કદી હૂજે નહીં. એમાં એણે બીજાની મોટાની સલાહ લેવી જ પડે. ભગવાન સ્વામિનારાયણ જેવા સ્વામિનારાયણ મહાપ્રભુ, મુક્તાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામીને, ગોપાલ સ્વામીને, નિત્યાનંદ સ્વામીને ભેગા કરીને પૂછતા કે આપણે કયા ગામમાં સમયો કરશું, જગન કરશું. સંતો વિચારો, બધા પ્રકારનો વિચાર કરો. પોતે પરમાત્મા હતા, તો પણ સંતોને ભેગા કરી મીટિંગ કરતા ને વિચાર કરતા, બામણ ગામને બો ચાસણે, સમજ્યા? એ કે છે ગામ બહુ હારા પણ હકડાશ બહુ, કે સમજાણું પછી કે વડતાલ જેવું એકી નહીં. ઓલું ગામ તો કે ત્યાં પાણી નથી, ઓલું ગામ તો ત્યાં છાયા નથી, ઓલું ગામ તો કે પાણી ને છાયા બહુ હારી છે પણ ત્યાંનો રાજા આડોળ છે. ઓલું ગામ તો કે રાજા હારો પાણી છે છાયા છે પણ ત્યાં આપણે હરિભગત નહીં, સ્થાનિક માણસો જોઈએ આપણા, કાંઈ થયું કર્યું ચોરી. બધો વિચાર કરીને ભગવાન સ્વામિનારાયણ યજ્ઞ કરતા, સમયા કરતા, મંદિર બાંધતા અને બધાને બેહાડીને પૂછીને વિચારીને કામ કરતા. આપણે કયા ખેતરના મૂળા? હે ભાઈ, વિચાર આવ્યો નથી કે ધડ દઈને આદર્યું નથી હજ તરીકે. એવા મૂર્ખાઓ ક્યારેય કોઈ ધંધામાં, કોઈ ગામમાં, કોઈ શહેરમાં, દેશમાં કે વિદેશમાં ક્યાંય સફળ થતા નથી. અને પછી હું કે ખબર, મને ક્યાંય સફળતા નથી મળતી. તને નહીં મળે, કોઈ દી નહીં મળે બેટા, હું બધી ફેલ જાઉં છું. તું ફેલ જ જા ને, અમારે આમ કેમ થાય? હવે એનું અમારે શું કેવું, તારે આમ કેમ થાય છે? ઘણા સલાહ લે, પૂછે ખરા, પણ કરે તો ધાર્યું હોય એ જ. બોલો. અને એવું એવું આપણને પૂછે તે આપણને ગૂંચવે. ભીખુદાનભાઈ ગઢવી કહેતા કે બસમાં હું બેઠો હતો, મારી પડખે એક જણાની સીટ આવી, તે મને કે તમે ભીખુદાનભાઈ છો? તો સાહિત્યકારી તો ગા, તે કે મારે તમને પૂછવું. કે બોલો ને. કે મારી બેન છે ને એ કબાટ માગે છે, તે આપો કે નહીં? તો કે ભાઈ બેન જેવું પાત્ર છે, અપાય, એમાં શું વાંધો છે? સમજાણું. તાકે પણ મોરલા વાળો માગે છે. એટલે ભાઈ મોરલા વાળો કબૂતર વાળો હોય તો દેવાય. સમજે? તો કે પણ મારી બા ના પાડે છે કે નહીં દેવો એમ? તો કે ભાઈ બા ના પાડતા હોય ને ઘરમાં ડખો થાય એવું હોય તો ન દેવો. સમજે? તો કે બેન માગે ને દેવો નહીં. બોલા ભીખુદાનભાઈ કે બેન તારી, બા તારી, કબાટ તારો, અમારે તારી પાસે સીટ આવી એ જ કઠણાઈ ને. ઘણી વખત એવું થાય, સલાહ લેવા આવે ને, ભાઈ સાહેબ આવી સલાહ ન લેવી. જેની સલાહ લેવા જઈએ એનામાં ભગવાન બેસાડીએ, પછી પૂછીએ, ત્યાંથી ભગવાન જ બોલશે. અને એ બોલે એટલે પ્રભુ બોલ્યા એમ માની શકાય એમ હોય તો સલાહ લેવા જાઉં, નહીતર તમારી મેળે વિચારીને કરું. સાવધાન, માત્ર સલાહકારની સલાહનો ઉપયોગ કરવો, સલાહકારનો ઉપયોગ ન કરી નાખવો. ઘણા માણસને સલાહ જોતી જ નથી હોતી, સલાહકાર જ જોતા હોય છે કે મને તો આમણે કીધું એટલે કર્યું. ઉટીએન જેમ ડેલે આડા દેવા હારું અમને પૂછે, અમને પૂછવાનું કારણ કે અમારું નામ વટાવીને પછી પોતે તાગડ ધીના કરવાના હોય, શુદ્ધ રહેવાનું હોય, અમને આડા દઈને પોતે લહેર કરવાની. મારા બેટા અમારે એ ખભે બધું ફોડ્યો. હા, લોકો જાણે આને ફોડી, હવે અહીંથી કોઈ કયો ફોડી હોય? આવી રીતે સલાહ કોઈ દિવસ લેશો નહીં. પૂછવું ખરું, સલાહ લેવી ખરી, પણ દિલથી લેવી, સમજીને લેવી, ને જો ગમે તો એ પ્રમાણે કરવું, ના ગમે તો ન કરવું, પણ સલાહકારનો ઉપયોગ નહીં કરવો. સલાહ છે એ આજ્ઞા નથી, આજ્ઞા છે એ સલાહ નથી. આજ્ઞા અને સલાહમાં બહુ મોટો તફાવત છે. આજ્ઞાને આજ્ઞાના રૂપમાં સમજવી, આજ્ઞા દેનારે આજ્ઞા દેતી વખતે એને ખબર રાખવી જોઈએ કે હું આજ્ઞા દઉં છું. સલાહ દેતી વખતે સલાહ જો દેવાની હોય તો સલાહકારને એ ખબર હોવી જોઈએ કે હું સલાહ દઉં છું. ઘણી વખત આપણે સલાહ દેતા હોઈએ છીએ અને પહેલાંને અનુકૂળ ન આવે તો આપણી સલાહને ન અનુસરતા હોય અને આપણા મનમાં એવી દાજ ચડે છે કે મેં કીધું એ કર્યું કેમ નહીં, કેમ તે હુકમ કર્યો હતો તારી પાસે, એ હુકમ માગવા આવ્યા હતા, આજ્ઞા માગવા આવ્યા હતા, કોડા સલાહ લેવા આવ્યા હતા. સલાહનો અર્થ જ એ થાય કે તમે તમારા સારા વિચારો અથવા તો સદરસ્તો બતાવો, અમને અનુકૂળ આવશે તો અમે સ્વીકારીશું, નહીં અનુકૂળ આવે તો પડી રહી તમારી સલાહ. સમજ્યા? પણ ઘણા તો એવા બડકમદાર હોય છે કે અમારી સલાહ લીધા પછી એ પ્રમાણે જ કરવાનું હોય તો જ અમે સલાહ દઈએ. અમે હવે તમને આજ્ઞા દેનાર માન્યા નથી, અમારે જોઈએ છીએ સલાહ, પ્લીઝ આજ્ઞા નહીં સલાહ, સલાહ જોઈએ છે સલાહ. હવે માગીએ સલાહ અને ઠપકારે આજ્ઞા, આવા મેં બહુ જોયા છે. આપી હોય સલાહ અને માની લે આજ્ઞા, અમને કીધું પછી શું કરવું, આવા જોયા છે. બહુ જોખમ છે, બહુ જોખમ છે. સલાહ ને આજ્ઞા સમજનારા, આજ્ઞા ને સલાહ સમજનારા જોયા છે. લેનારા દેનારા બધા બાફણ પટ્ટી કરતા હોય, તરબૂચ બાફે, પોપૈયા બાફે, ત્યાં સુધી વાંધો નહીં, આ તો સાલા વાળા નાળિયેર બાફે, ભોગા કાઢી નાખે. અને કીધું હોય કાંઈ ને સમજ્યા હોય કાંઈ, આંખીનું કાજલ કપાળે ભૂંસીને આવતા હોય કે તમે નો જ કીધું કપાળ આંજવાનું, કપાળ આંજવાનું એટલે આંખ આંજવાનું કીધું તો હવે એક ઇંચ આગું પાછું શું એમ આપે, કપાળ આંજ્યું. આવા ભાઈ ભાઈ ના હોય છે. માટે ગુરુજનોની સલાહ લેવી, એનો મેં વિવેક બતાવ્યો, આગળ પાછળનો વિચાર કરવો, નહીં તો લાભને બદલે હાનિ થવાનો સંભવ છે. આગળ પાછળનો વિચાર કરવો, વિધવિધ રીતે વિચાર કરવો, એ વિચાર કરતા આવડવું જોઈએ. મનમાં જે કરવા ધાર્યું હોય એમ જ વિચારને ઢાળ ઢાળ કરીએ ને તો નિર્ણય એવો જ આવે. વિચાર જ્યારે કરવો હોય ત્યારે તટસ્થપણે વિચાર કરવો પડે છે. આપણે પણ ઘણી વાર કરવું છે કે નથી કરવું એ બધી બાબતમાંથી નીકળી જવું પડે. કરવું જ છે એમ માનીને વિચાર કરીએ તો બધું અંદરથી પ્રમાણે જ આવે કે કરાય, સમજાણું. માટે વિચાર કરતા આવડવું જોઈએ, એકદમ તટસ્થ થઈને વિચારવું જોઈએ. આમ કરીએ તો આ ફળ આવે, આમ કરીએ તો આ ફળ આવે, એમ બધાના પરિણામનો વિચાર કરીને પછી કાર્યનો આરંભ કરાય. ઉતાવળે આંબા ન પાકે. એક નાનું એવું દ્રષ્ટાંત દેવું છે. કવિ ભારવી થઈ ગયા, બહુ મહાન કવિ, જેણે સંસ્કૃતમાં અમારે સંતોને ભણવા જેવા કાવ્યો લખ્યા છે. સૌ એની પ્રશંસા કરતા, પણ એના બાપ ક્યારેય છોકરાના વખાણ ન કરે. આનો મગજ ગયો કે બધા અમારા વખાણ કરે, મળો હગો બાપ થઈને કોઈ દી એમ નથી કહેતો કે વાહ ભારવી શું તું ભણ્યો. એને બાપા માથે બાટલો ફાટ્યો. તમને ક્યારેય એવું થાય કે ઓલ્યા સ્વામી વખાણ કરે ને ઓલ્યા મંડળના વખાણ કરે ને બધાએ વખાણ કરે, પણ કોઈ દી આપણા ગુરુએ તો આપણા વખાણ જ ન કે, તબલું છૂટું મારવાની જરૂર છે. કોક દી ફાટો હારું વગાડ્યું એમ. હા, મગજ ગયો ભારવીનો કે મારો બાપ કોઈ દી વખાણ કરતો નથી. એવો મગજ ગયો, એક દિવસ ઘરના મોભારે ચડ્યો, ઘોંટલાનું પૈડું લઈને નળિયા બળિયા આઘા કર્યા, ઉપરથી એના બાપ ઉપર ઘોંટલાનું પૈડું નાખીને ડોહાને સ્વર્ગવાસી બનાવવાની ઈચ્છા હતી. ઉપર ગયો, ઘંટલો નાખવાનો વિચાર કરતો હતો, ત્યાં એની બા અને એના બાપા બે વાતો કરે. એની બા બોલ્યા, સાંભળો છો તો શું કહેશ, આપણો દીકરો ભારવી, ઓહો केवो विद्वान थयो। एना बापा के आज पृथ्वी ऊपर एवो विद्वान कोई नथी देवी, आपणो दीकरो तो सोळे कळाए चंद्रनी जेम खीलो छे। भारवी तो हजड थी गयो कि आ ले ले मारो बापो मारा वखाण करे। હવે ઘંટલાના પૈડાનું શું કરવું, પૈડું લઈને ચડેલો ભારવીને બહુ આશ્ચર્ય થયું। એના મનમાં પ્રશ્ન ઉઠ્યો, આઈ બે હું તો હોતી વખાણ કરો છો, થી કોઈ દી મારે મોઢે કેમ મારા વખાણ ન કર્યા? કે વાહ બેટા સાબાશ। એની કુતુહલતા અંદર ડોકું કાઢતી હતી, ત્યાં એની બાઈએ એના બાપાને પૂછ્યું કે તમે ભારવીને આટલો બધો ડાયો ને સમજો ને મોટો વિદ્વાન સમજો છો, તો ક્યારેય એના વખાણ કેમ નથી કરતા? એટલે ભારવીએ કાન રાખ્યા કે હવે મારો પ્રશ્ન પતશે। ત્યારે એના બાપે કીધું, એટલા માટે વખાણ નથી કરતો કે ભારવીના દિલમાં એક જ વાત છે કે મારા બાપા મારી માથે રાજી થાય એવું ભણવું છે। હું જો એના માથે રાજી થઈ જાઉં ને કહી દઉં કે સાબાજ તું ખૂબ ભણ્યો, તો તરત જ એ આગળ પ્રગતિ કરતો અટકી જશે। એને વધારે મહાન બનાવવા, વધારે એને આગળ પ્રગતિ કરાવવા સારું હું નથી વખાણતો, હું વખાણું તો એ અટકી જાય, પછી એને એમ થઈ જાય બસ। આ વાત જ્યારે ભારવીએ સાંભળી, મનમાં એમ થઈ ગયું કે ઓહો મારો બાપ, એ મારો બાપ, દુનિયા મને વખાણતી હતી, મારો બાપ નહોતો વખાણતો, તો પણ મારા બાપને મારું ભલું કરવાની જેટલી હૈયામાં તમન્ના હતી એટલી જગતને થોડી હોય। બિચારાનું હૃદય રડી પડ્યું, ઘંટલાનું પૈડું લઈને હેઠો ઉતર્યો, એના બા અને બાપને પગમાં પડીને રોઈ પડ્યો કે મને માફ કરજો, મારા દિલમાં બહુ ખરાબ વિચાર આવી ગયા, બહુ ખરાબ વિચાર આવી ગયા। પછી ભારવીએ એક શ્લોક લખ્યો, સહસા વિદધીત ન ક્રિયા મ વિવેક પરમાપદાં પદમ વૃણુતે હિ વિમૃશ્યકારિણાં ગુણલુબ્ધા સ્વયમેવ સંપદા। સહસા વિદધીત ન ક્રિયામ વિવેક પરમાપદાં પદમ વૃણુતે હિ વિમૃશ્યકારિણાં ગુણલુબ્ધા સ્વયમેવ સંપદા। આ શ્લોકનો અર્થ એ થાય છે, જે વાત ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પોતાની કલમે લખી છે તે સહસા વિદધીત ન ક્રિયામ। ભગવાન સ્વામિનારાયણે પણ સહસા શબ્દનો પ્રયોગ કર્યો છે અને ભારવીએ પણ સહસા શબ્દ જ પ્રયોગમાં લીધો, એકદમ કોઈ ક્રિયા કરવી નહીં। અવિવેક પરમ આપદાનું સ્થાન છે, અવિવેક પરમ આપદાનું સ્થાન છે। જે માણસ વિચારીને કાર્ય કરે છે એની પાસે એના ગુણથી લોભાયેલી સંપત્તિ લક્ષ્મીજી સ્વયં આવીને એને વરે છે। આવો સુંદર શ્લોક લખે, જે માણસ વિચારીને કામ કરે છે એના એ સદગુણને કારણે સ્વયં લક્ષ્મીજી પોતે આવીને એને વરે છે, વગર વિચારે જે કામ કરે છે એને ગરીબાઈ વરી જાય છે। આ શ્લોક એણે લખ્યો, સમય પછી સમય વીતતા જીવનના કોઈ પ્રારબ્ધ કર્મને કારણે ભારવીને એવો સમય આવી ગયો કે પોતે અતિ ગરીબ થઈ ગયો। મનમાં વિચાર કર્યો કે હવે આપણે શું કરવું, સરસ્વતીને લક્ષ્મીજીને ભળતું નથી, જ્યાં સરસ્વતી હોય ત્યાં લક્ષ્મીજી આવતા નથી. આપણે બ્રાહ્મણો વિદ્વાનો હંમેશા ગરીબ રહીએ છીએ. એની પત્નીએ એને કહ્યું કે તમે એક કામ કરો, પેલો શ્લોક જે તમે લખ્યો છે ને બાપુજીને મારવા તૈયાર થયા, પછી તમને ખ્યાલ આવ્યો કે મારા બાપા મને વઢવઢ કરે છે, તું કઈ ભીણ્યો નહીં, પણ એના હૃદયનો જે ભાવ હતો એ અદભુત હતો. પછી તમે શ્લોક લખ્યો કે ઉતાવળે કોઈ કામ કરવું નહીં, હારું થયું, મેં ખોરડે બેઠા બેઠા થોડીક શાંતિ રાખી, મા બાપની વાત સાંભળી, તો હું મા બાપને મારવાના પાપથી બચી ગયો. જો ઉતાવળી કરીને ઘંટલો નાખી દીધો હોત ને તો બાપો મરી જાત ને પછી પસ્તાવો થાત. પછી તમે એ ભાવનો જે શ્લોક કર્યો એ શ્લોક આપણા રાજાને આપો ને, રાજા એ શ્લોક જાણશે, સમજશે, તમને દ્રવ્ય દેહે. બારવી કે બેસને શાની બની, હું રાજા સમજે? તો કે ના, આપણા રાજા વિદ્વાન છે, સમજુ છે, ડાયા છે, એ જરૂર આ વાતનો મહિમા લેશે. પછી બારવીએ પોતાના એક વિદ્યાર્થીને આ શ્લોક શીખવાડી મોકલ્યો. વિદવત સભામાં રાજા બી રાજી જ છે. બારવીના વિદ્યાર્થીએ ત્યાં જઈને આ શ્લોક ગાયો અને રાજાને શ્લોક ગમ્યો, એટલે રાજાએ એને ધન આપ્યું અને એ શ્લોક પોતે રાખ્યો અને પોતાના શયનખંડમાં એ શ્લોક દિવાલ ઉપર લખાયો. આપણે આપણા ઘરમાં સારા સારા સૂત્રો લખી રાખીએ છીએ, સાધુ આશ્રમમાં અહીંયા ત્યાં બધે જ, એનો બહુ મોટો ફાયદો હોય છે. આના ઉપરથી એ ખબર પડશે. શયનખંડમાં આ શ્લોક લખાયો છે, ન વિદધીત સહસા ક્રિયામ અવિવેક પરમા પદામ પદમ. સમય પછી સમય વીતતો જાય છે. પછી કોઈ એક સમયે રાજા બારગામ ગયો હતો. બારગામથી એ પોતે રાત્રે ઘરે આવ્યો. રાણીની સાથે કોઈ પુરુષ સૂતેલો હોય એવું એને દેખાણું. એટલો બધો મગજ ગયો, ઠાર મારી નાખ્યું, મ્યાનમાંથી તરવાર કાઢી. રાજા રાણીને અને છોકરાને જે સૂતો તો એને મારી નાખવા તરવાર લઈને આમ તૈયાર થાય છે, તે દિવાલ ઉપર લખેલો શ્લોક એને વાંચવામાં આવ્યો. સહસા વિદધીત ન ક્રિયા, ઉતાવળે કોઈ કામ કરવું નહીં, વિચારીને કરવું, એટલે તરવાર મ્યાન કરી. થોડીક વાર ઊભો રહ્યો, ત્યાં સૂતો તો એ ભાઈ જાગ્યો. એ પોતાનો જ દીકરો હતો. માતાની તબિયત સારી નહીં, છોકરો પગ દાબતો હતો ને એ ઠાકેલો, ન્યા પથારી મૂકી ગયેલો. અંધારામાં ખબર પડી નહીં કોણ પુરુષ સૂતો છે. જો આ શ્લોક દિવાલ ઉપર ન લખ્યો હોત અને નજરમાં ન આવ્યો હોત તો ઘા કર દેત, મારી નાખ્યા પછી શું અર્થ. પણ રાજાને આ શ્લોકનો બહુ જ મહિમા થયો. એના હૃદયમાં આનંદ આનંદ થઈ ગયો. પછી તો ભારવીને ઘણું ધન આપ્યું હશે, કેમ જે શ્લોક એને કામયાબ થઈ ગયો. માટે કોઈ દિવસ વિચાર્યા વગર તત્કાળ કામ ન કરવું. કોઈ આપણને પૂછે, સલાહ માગે, ત્યારે પણ બહુ વિચારીને પછી સલાહ દેવી. વગર વિચારે ક્યારેક સલાહ દઈ દઈએ ને તો પણ ઓલો આપણી સલાહને લઈને બિચારો મરાઈ જાય. ધીરજ રાખો. ટૂંકમાં, એક ઘરમાં નોળિયો પાડ્યો હતો. એ બેનનો જે છોકરો હતો એને અને નોળિયાને ભાઈબંધી જેવું, નોળિયો અને છોકરો સાથે રમે. એક દિવસ છોકરાની માતા પાણી ભરવા જતા નોળિયાને કહે છે કે એ નોળિયા, જો આ છોકરાને સાચવવાની જવાબદારી તારી. નોળિયો માથું હલાવ્યું કે કાંઈ વાંધો નહીં. છોકરો નાનો હતો, ઘોડિયામ હતો, તો એની માં પાણી ભરવા ગઈ છે. થોડી વાર થઈ, તો એક મોટો સાપ આવ્યો, તે ઘોડિયા ઉપર ચડ્યો, નોળિયાએ જોયો. નોળિયાને યાદ આવ્યું કે મને આ બાળકની રક્ષા કરવા માટે અહીં મૂક્યો છે, એટલે નોળિયાએ સાપ સાથે યુદ્ધ કર્યું. નોળિયાએ સાપને મારી નાખ્યો, નોળિયાનું મોઢું લોહી લોહી થઈ ગયું, પણ સાપ મરી ગયો, છોકરો બચી ગયો, નોળિયાને આનંદનો પાર નથી. એની ગરધણી બાઈ પોતે પાણી ભરીને આવે, બાળક બચાવવાના સમાચાર આપવા ખુશીમાં ખુશીમાં નોળિયો દરવાજે આવીને ઊભો કે હમણે આવે ને એટલે હું કહું કે મેં સાપ માર્યો ને આપનો બાળક બચાવ્યો. નોળિયો દરવાજે ઊભો છે અને પેલી બેન પાણી ભરીને આવી, માથે પાણીનું બેડું છે, નોળિયાને ત્યાં ઊભેલો જોયો અને નોળિયાનું મોઢું લોહી વાળું જોયું. આમ ઘોડિયા બાજુ જોયું તો ઘોડિયાની અડખે પડખે લોહી ભાડ્યું. બાઈને એમ થયું, કરર નોળિયે મારો છોકરો મારી નાખ્યો. માથે બેડું હતું ને એ સીધું નોળિયા ઉપર નાખ્યું. નોળિયાને રામ રમી ગયા. એકદમ બાઈ દોડી અને જોયું ત્યાં છોકરો તો સુરક્ષિત હતો અને નોળિયાએ જાનની જોખમે યુદ્ધ કરીને સાપને માર્યો હતો. પછી બાઈ નોળિયાને ખોળામાં લઈને રોઈ છે કઈ, પણ હવે હું સહસા નવિદધિત ક્રિયામ, ઉતાવળે કોઈ કામ ન કરો. થોડું વિચારો, થોડી ધીરજ રાખો. એક વણઝારો હતો, બહુ સુખી હતો, પોઠ્યુંનો વેપાર કરે આમથી આમ બધું. એમનો એક મિત્ર હતો, એમને વણઝારે પોતાનો એક કૂતરો અનામત ભેટ આપ્યો કે આ કૂતરો મારો રાખો. એ પાળેલો કૂતરો લઈને મિત્ર ઘણે દૂર નીકળી ગયો. એક દિવસ મિત્રના ઘરમાં ચોર આવ્યા અને આ કૂતરાએ બરાબરની ધમાલ કરી અને ચોરને પકડાવી દીધા. મિત્ર ખુશ થઈ ગયો કૂતરા ઉપર. પછી એ ખુશીના સમાચાર આપવા માટે કૂતરે આવું સરસ મજાનું કામ કર્યું છે એ એના મિત્રને જણાવવા માટે કૂતરાના ગળે ખુશીના સમાચારની ચિઠ્ઠી બાંધી અને કૂતરાને કહ્યું કે જા તારા માલિક પાસે. હવે આ વણઝારો બેઠો તો હાથમાં મોટી ડાંગ હતી. આ કૂતરો હરખ ભર્યો એના માલિક પાસે આવ્યો. ત્યાંના મનમાં એમ થયું, મેં તને ત્યાં રહેવા મોકલ્યો હતો, તું પાછો સાલા કેમ આવ્યો, એમ કહીને ઉપાડીને માથામાં ડાંગ મારી. કૂતરો તડફડિયા મારીને મરી ગયો. પછી આમ હરખું જોયું ત્યાં ગળામાં ચિઠ્ઠી બાંધેલી હતી. પછી એને ચિઠ્ઠી છોડીને વાંચી પછી કૂતરાનું માથું ખોળામાં લઈને બહુ રોયો કે આ એની મેળે ભાગી નહોતો આવ્યો. ઓલે બિચારે આ સમાચાર દેવા મોકલ્યો હતો અને મેં ટાળી દીધો. માટે સહસા વિદધિત ન ક્રિયા વિવેક પરમા પદમ પદમ. ઉતાવળથી કરેલ વ્યવહારિક કામો મુશ્કેલી સર્જે છે. ખોટી શંકાથી વ્યવહારમાં બોલાચાલી થાય અથવા સંબંધ તૂટી જાય. ધીરજથી તપાસો, ખોટી કલ્પનાઓ અને શંકાઓ નહીં કરો, તકલીફ બહુ થશે. આપણી બધી કલ્પનાઓ સાચી હોતી નથી. ધીરજ રાખો. ઘણા પતિ પત્નીઓને એકબીજા પ્રત્યે બહુ ખોટી શંકાઓ હોય છે, ઘરમાં એકબીજા પ્રત્યે જીવન કીચડ બની જાય છે. ધંધામાં વિચાર્યા વિનાનું સાહસ સર્વનાશ નોતરે છે. ઘણા બધા શેરને સટ્ટાને રવાડ્યા ચડે છે વગેરે વિચારે. એક ભગત હતો, એને વગર વિચારે જમીનની લેવેચ શરૂ કરી. આર્થિક લોભને કારણે કેટલાક પ્લોટો એક સાથે વ્યાજે પૈસા લઈને ખરીદી લીધા. બજાર બેસી ગયું, પ્લોટ વેચાણા નહીં, માથે કરજ થઈ ગયું, પછી સત્સંગમાં ને વ્યવહારમાં ગામમાં ક્યાંય આબરૂ ન રહી, પછી તો સત્સંગમાંથી પાછા પડી ગયા. એક ભગતે બહુ વગર વિચારું કામ કર્યું હતું, તો સુરત રામપુરા મંદિરમાં જઈને દવા પીને હોઈ ગયા હતા. આગળનું વિચાર્યા વિના ચાલુ સારી નોકરી છોડી ન દેવી. ઘણા લાલચમાં આવીને સારી નોકરી છોડીને કંઈક બહુ જાણીને મળી જાય એમ વગર વિચારે ક્યાંક ખાબકે છે. લગ્ન આદિકમાં પોતાના તળ તપાસ્યા વિના વધારે પડતો ખર્ચ ન કરવો, માણાને છે ને રહેવાતું નથી. વધારે પડતો ખર્ચો કરી નાખે, વાહવા થતી હોય એટલે ફૂલાઈ જાય ભાઈ, અને પછી દેવું ભરવામાં વળ ખાઈ જાય પણ મેળ પડે નહીં. ટૂંકમાં વગર વિચારે કોઈ વ્યવહારિક કામ કરવું નહીં. ઇતિ સિદ્ધમ. એક આજ્ઞાની વાત કરી, બીજી આજ્ઞા કાર્યો ધર્મસ્તુ સત્વરમ. ચાર આજ્ઞા છે ને, આપણે બીજી આજ્ઞા એવા વ્યવહારના કાર્યમાં વિચાર કરવો, પણ ધર્મ સંબંધી કાર્યમાં વિચાર કરવો નહીં. તે કામ તો તત્કાલ કરવું. સવાલ થયો કે વ્યવહારિક કાર્યમાં વિચાર કરવો અને ધર્મ સંબંધી કાર્ય તત્કાલ કરવું એવું કેમ? તો કહે છે, ધર્મ એવ સહાયિષ્યાત પરલોકે ન ચેતરે. ધર્મ જ એક આપણને પરલોકમાં સહાય બને છે, બીજું કોઈ નહીં. કદાચ ધર્મ સંબંધી કામ તમે તત્કાલ કરી નાખ્યું અને કરી નાખ્યું હોય તોય તમારે એમાં ખોટ નથી. અંતે તમને એ જ મદદ કરનાર છે, માટે એમાં નો વિચાર કરો ચાલે. અજરા અમરવત પ્રાગ્નો વિદ્યામર્થમ ચ ચિંતયેત ગૃહિતયુ કેશેશુ મૃત્યુના ધર્મમાં ચરેત. જે માણસે વિદ્યા ભણવી હોય, ધર્મ પાલન કરવું હોય, પુણ્ય કરવું હોય, તો એણે પોતાને અજરા અમરવત માનીને કરવું. મરી જ જવાનો છું હમણાં એમ માનીને કરે તો મેળ નો આવે. અને ગૃહિત એવ કેશેશુ મૃત્યુના ધર્મમાં ચરે. અને જે માણસે ધર્મ સંબંધી કામ કરવું હોય તો એણે એ જ સમજવું કે મૃત્યુ મારી ચોટલી પકડીને બેઠું છે, માટે હું જલ્દી ધર્મ સંબંધી કાર્ય કરી નાખું, ભજન ભક્તિ દાન પૂન જે કરવું હોય ફટ લઈને, નહીતર ક્યારે મરી જાય કાંઈ નક્કી નહીં અને મારે કરવાનું છે એ રહી જાય છે, ધ્યાન ભજન સેવા પૂજા બધું. ધનાની ભૂમવ પશવશ્ચ ગોષ્ઠે નારી ગૃહદ્વારી સખા સ્મશાને દેહ ચિતાયામ પરલોક માર્ગે ધર્માનુગો ગચ્છતિ જીવ એકહ. ભાઈ, જ્યારે આપણું મૃત્યુ થાય ત્યારે ધન આપણું બેંકમાં કે પૃથ્વીમાં ડાયટું હોય ત્યાં પડ્યું રહે, આપણા જે પશુઓ હોય તે બધાય પશુશાળામાં બાંધ્યા રહે, નારી ઘરના બારણા સુધી ઠાંઠડી વાહી આવે ને ત્યાંથી પાછી વળે, સખા મિત્ર સગાઓ સ્મશાન સુધી આવે અને દેહ ચિતામાં બળીને રાખ થાય. પરલોકને રસ્તે કેવળ આપણે એકલાએ જવાનું થાય છે, માટે પુણ્ય કરવું પાપ કરવા નહીં. ધર્મ સંબંધી કામ તત્કાળ કરવું, એમાં વિલંબ રાખવો નહીં, કેમ જે મન ફરી જાય છે. શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાન માચરેત લક્ષ્યમ વિહાય દાતવ્યમ કોટિમ ત્યક્ત્વા હરિમ ભજેત. 100 કામ પડ્યા મૂકીને ખાઈ લેવું, 1000 કામ પડ્યા મૂકીને સ્નાન કરી લેવું કસરત વગેરે, 1,00,000 કામ પડ્યા મૂકીને દાન પુણ્ય કરી લેવું, અને 1,00,000,000 કામ પડ્યા મૂકીને હરી ભજી લેવા. 1,00,00,000 કામ સુધર્યા ને જો મોક્ષ બગાડ્યો તો શું વળ્યું? ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો યાદ રાખો, કોટિમ ત્યક્ત્વા હરિમ ભજેત. આ બાકીનો રહેવું જોઈએ, ભગવાન ભજવાનું, નિર્વાસનિક થવાનું, ભગવાનમાં ઓતપ્રોત થવાનું બાકી ન રહી જાય ભાઈ. આ દેહનો ભરોસો નથી. માટે ધર્મનું કામ તત્કાળ, મોક્ષનું કામ તત્કાળ, ભગવાન પામવાનું કામ તત્કાળ, નિર્વાસનિક થવાનું કામ તત્કાળ, ભગવાનમાં જોડાઈ જવાનું કામ તત્કાળ કરો. કોણ જાણે ક્યારે શરીર પડી જશે. સ્વકાર્ય મધ્ય કુર્વિત પૂર્વાન્ને ચાપરાન્નિકમ નહીં પ્રતિક્ષતે મૃત્યુ કૃતમ વાસ્ય નવા કૃતમ. ભાઈ, કાલ કરવાનું કામ આજ કરો, બપોર પછી કરવાનું કામ હવારમાં જ પતાવી દો, કારણ કે મૃત્યુ આપણી રાહ જોવાની નથી. કેણે આ કામ કર્યું છે કે બાકી છે, હડપ લઈને ઉપાડ લે. માટે કરવાનું કામ સતત કરો. ઉઠ જાગ મુસાફિર ભોર ભયો, અબરેણ કહાં જો સોવત હૈ, જો સોવત હૈ ઓ ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ. ઉઠ જાગ મુસાફિર ભોર ભયો, જો સોવત હૈ ઓ ખોવત હૈ, 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 જો જાગત હૈ સો પાવત 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 હૈ. ઉઠ જાગ મુસાફિર ભોર ભયો, અબ રેણ કહાં જો સોવત હૈ. આ શરીર છે ને, એ ધર્મશાળા છે, ઉતારો મળ્યો છે, હવારે ધર્મશાળા ખાલી કરવાની છે. ઉઠ જાગ મુસાફિર, હવાર થઈ ગઈ, અચાનક મોત આવી જશે. ઊંઘમાં ઊંઘમાં ઉઠી જા, હરિભજન કર, દાન પુણ્ય કર, આજ્ઞા પાલન કર, સંત સેવા કર. જો સોવત હૈ વો ખોવત હૈ, જે હુવે છે ને એ ખોવે છે, અને જાગે છે એ પામે છે. યુધિષ્ઠિર રાજાએ સાંજે દાન આપવાનું બંધ કર્યું, કઈ વાંધો નહીં હવે આવતીકાલે આપશું. એટલે ભીમે નગારું ધબધબાયું. યુધિષ્ઠિર કહેલા, શેનું વગાડ્યું? તો કે આપે કાળ પર વિજય મેળવ્યો એટલે મેં નગારું વગાડ્યું. કેમ? તો કે તમને હજી એવો તો ભરોસો છે ને કે કાલ જીવશું ત્યારે આટલી ગાયું ને આટલું હોનું દાનમાં દેવું, આજનું દેવાનું પૂરું કર્યું નહીં તમે બેન કર્યું. કાલ જીવવાના છો એ તો તમને ખબર પડી ગઈ ને, કાળ ઉપર તમે વિજય ન મેળવો, નહીં તો આ દહી ન દો આજને. આજ યુધિષ્ઠિર કે માળો આમ 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 જાડા બોલાવ લાગે છે, પણ માળો ઘણી અકલવાળો છો. હા હા, હાલો હાલો ભૂદેવો, હાલો લઈ જાઓ હોનું, લઈ જાઓ ગાયો, હાલો હાલો. કોને ખબર કાલ જીવાક મરી ગયા. હે, જનક રાજાની ખ્યાતિ સાંભળીને નવ યોગેશ્વર એમને મળવા આવ્યા, દરવાજે ઉભા રહ્યા. જનકને ખબર પડી ને જનક દોડ્યા, જઈને નવે યોગેશ્વરને એ કાર્ય બાથમાં લીધા, અને પછી એક એકને ભેટ્યા પ્રેમથી. યોગેશ્વરો વિચારે ચડ્યા કે માળો આ આમ કેમ કરે છે. પૂછ્યું કે મહારાજા આમ કેમ? તો કે પેલા મને એમ થયું કે નાશવંત આ શરીરનો શું ભરોસો, એકને ભેટું ને બીજાને ભેટવા જાઓ ને આ ખોખું ખડી પડે તો મારે ભેટવાનું રહી જાય. એટલે પેલા તો નવયનો લાભ લઈ લીધો, હવે એમ લાગે છે કે છે એક એકનો લઈ. ત્યારે નવ યોગેશ્વરને એમ થયું કે ભાઈ ભાઈ જનક, અમે તારી કીર્તિ જેવી સાંભળી હતી, એવો તું નીકળ્યો, એવો જ નીકળ્યો. ઘણી વખત આપણી આપણે કોકની કીર્તિ સાંભળી હોય ને ત્યાં જાય ત્યાં સારું હાવ બીજું નીકળે, પણ જનક રાજા એવા હતા. અને એવા હતા એનું કારણ એક જ હતું કે એને પોતાના શરીરનો એક પળનો વિશ્વાસ નહોતો. મહારાજે અંત્યના 30માં કહ્યું ને કે મને એમ જ રહે છે કે આ ઘડીએ ને આ પળે જ મરવું છે, અને આપણને એમ જ રહેશે હમણે મરવું જ નથી. આટલો જ ફેર, બહુ લાંબો નહીં કા, બહુ થોડો ફેર છે. કમાલ છે સર, મનનો વિશ્વાસ ન કરાય, સાવધાન રહો. રાજા તથા બાળક હોય જેવું સ્વભાવથી છે મન તેમ તેવું. એક વાત તો એ કરી કે ક્યારે શરીર પડી જાય એનું નક્કી નથી, માટે આ શરીરનો વિશ્વાસ ન કરાય, આ લોકનો વિશ્વાસ ન કરાય. આ લોકમાંથી એક પળમાં હલવન થાય, હાલો કદાચ શરીર નથી પડ્યું, જીવતા જ ગુડાણા છીએ, પણ મન ફરી ગયું તો કે હવે રસોઈ નથી દેવી લે, કેમ આ બધાને દેવી તે, પણ હવે સંતો પૂરતું કરી નાખો ને હાલો ને, પછી પાછું બહુ ખર્ચો થાય, બિલ ઝાઝું આવે, ઘી મોંઘું થઈ ગયું, ફરી ગયું. લ્યો પેલા એમ હતું કે નાના આખી આત્મી સભાને આપણે જમાડવા, પછી એમ થયો સંતો પૂરતું કરો ને. અરે ભગત તો હવે પાછા પાવતી ફડાવતા હોય, આપણે પૈસા દઈને પાછા એ પાવતી ફડાવે, નકામાં વધી જાય, એના કરતા આપણે ઘરે વધેલા રહેતો સારું. વિચારે ને બધા, અને પાછા કે વિચારીને કરવું એમ, એટલે આ નહીં એ પણ રાજા તથા બાળક હોય જેવું સ્વભાવથી છે મન તેમ તેવું. લ્યો મનને રાજા એ હરખાયું, રાજા વાજાને વાંદર્યા, અભી બોલા અભી ભોગ નકી નહીં કઈ એમનું. વિચાર તેના ફરી જાય અદ્ય, માટે કરો ધર્મનું કૃત્ય સાધ્ય. સાધ્ય કરો ભાઈ. એક ભાઈ તીર્થ કરવા ગયા હતા ગંગાના કાંઠે, હા, ત્યાં સંકલ્પ કર્યો એક હો ગાય દાનમાં દેવી ઘરે જઈને. હો થોડો થોડો નજીક આવતો ગયો ને તો વિચાર ફેર્યા, 50 આપી દઈશું. હો ગામના પાદરમાં એવું હતા કે હવે એવું કરી 25 દઈશું. થોડી તીર્થનો જે હતો ને પાવર, તે બેટરી ઉતરી ગઈ સાલી. હો હા હવે 25 દઈશું. એ ઘરે આવ્યો ને ત્યાં એક ગાય આવી ગયો. બોલો એક ગાય દાનમાં દેશું, હવે પછી દેશું હું ઉતાવળ છે. અને એ પછી ગાય નો આપ્યો, હા, હોપારીની ગાય કલ્પીને ભૂદેવને આપી. લે હોડી રાખજો ને ખાજો. મન આટલું બધું ફરી ગયું. બોલો અને તમને મને બધાને આ તો અનુભવ હશે જ. આપણે સંકલ્પ કર્યો હોય કે આ સાલે આટલા કમાવો ને તો આટલા તો સંતોને અર્થે ને ભગવાનને અર્થે વાપરવા જ છે, પણ હાથમાં આવી જાય ને પછી એમ થાય કે હવે એમ કરીએ આટલું આમ તેમ કરીને એવો લોચો મારે. હા, અને ઘણા સંકલ્પ કરે કે આટલા રૂપિયા ભગવાન દયાળુ પ્રભુ દીને બંધુ જો ભેગા કરી દો ને 10-15 લાખ, બસ પછી છે ને એ હું સમર્પિત થઈ જઈશ, અને એમાંથી બધા છોકરા ઘર બર આંખશે. એ 15 લાખ ઠાકોરજી કરી દેવા, એમ થાય કે સાલું મોંઘવારી વધી ગઈ, 15 લાખે હું થાય, હવે પ્રભુ 30 લાખ થઈ જાય ને તો આવતી સાલ પછી સમર્પિત થઈ જાય. ઠાકોરજી કે 30 લાખ પણ મળો નીકળે નહીં, અને અમે બહુ તાણીએ તો ખાલી લોદર હાથમાં આવે, મૂળો તો માલિકો જ રહે, ગાજર ન નીકળે એમ કહું છું, લોદર હાથમાં આવે એટલે બહુ કહે છે એમ કે સારો સ્વામી રાજી થજો અઠવાડિયું આવી જશે બસ, એટલે લોદર એવું કહેવાય. અમારે તો આખું ગાજર કાઢવું હતું. એટલે આવું થાય છે, મન ફરી જાય છે ભાઈ. જે ધર્મનો કારજ સાધ્ય કીજે, વિચારીને અન્ય ક્રિયા કરીજે. અનેક
मार हावे
મનમાં એમ હતું કે પછી કરશું, દેહ પડી ગયો, વૈયા ગયો. એટલે હમણાં જ એક બાજુનું ગામ છે, એમને જમીન ગુપ જાજી ભેગી કરી, ત્યાગ સમયે વાત કરતા છે કે આટલું દઈ દેવું છે ને આટલું દાન કરવું છે, બધું પડ્યું રહ્યું. 700 વેગાન ટોપ લઈને ગયા, દઈ દીધું તો થઈ જાત, ન થયું, ગુજરી ગયા. વાય છોકરા કઈ કરે નહીં, બાધે એટલું મારા ભગમાં આવે એમ કરીને બાધે. આ ઇન્દ્રિયોને મન છે કુસંગી, તેનો નહીં રંગ રહે અભંગી, તે જીવને ભોળવીને ભમાવે, સારા વિચારો પળમાં તજ આવે. હાય હાય, સારા વિચારો પળમાં તજ આવે. ઇન્દ્રિયો કુસંગી, સાલું મન કુસંગી, હે જીવને ભોળવી દે. સ્વાતિ તણુ બુંદ સુછીપ જેમ, સારા વિચારો મન ના જ તેમ, જો સદ્ય જીલે ફળ શુદ્ધ થાય, જીલે નહીં તો જટ વ્યર્થ જાય. સ્વાતિ નક્ષત્રમાં આકાશમાંથી પાણીના ટીપા પડે અને છીપ જો એને ઉછળીને જીલી લે તો સાચા મોતીડા પાકે, અને સહેજ ગાફલદાય રહી તો એ મીઠું પાણી સાગરમાં જતા ખારું ઝેર થઈ જાય છે, વ્યર્થ જાય છે. એમ તકે તક જો આપણે શુભ કામ કરી નાખીએ તો હોનું પાકી જાય ભાઈ, સાચા મોતીડા પાકી જાય. અને જો ન સમજ્યા ને સમય વયો ગયો તો ગયું પાણીમાં. જો ધર્મનો ચિત્ત વિચાર આવે, ડાયાજનો તો દઢતા ઠરાવે, કરે રૂડું કારજ તે હટાણે, ન દીર્ઘ સૂત્રી પણ દિલ આણે. જો ધર્મનો ચિત્તમાં વિચાર આવે તો ડાયા માણા દઢ કરીને તરત જ તે કામ કરી જ નાખે. ધ્યાન કરવાનું મન થયું, માળા ફેરવાનું મન થયું, માનસી કરવાનું મન થયું, થોડા દી સંતોનો સમાગમ કરવા જવાનું મન થયું, કાંઈક રસોઈ પાણી પૂન કરવાનું મન થયું, ફટાફટ ઉકેલ નાખવાનું. હા, કરી જ નખાય પછી મન ભરી જાય, કાંઈ કોઈક બીજા ફેરવી દે. આપણા કલ્યાણમાં કોઈને રસ ન હોય, હવને છે ને આપણને ખોતરી ખાવામાં રસ હોય. બોલો, ઘણા હોશિયાર છે ને એ કરી વાળા છે ને ઘણા બિચારા અટવાઈ જાય છે. હા, ઘણા કે છે કે લ્યો આટલા વાપરી નાખજો, તે આપણે કહી તો તમારું નામ જાહેર કરી કરતા જ નહીં. કા? તો કે આમાં અમારા સગા બેઠા જ ન ગમે એવા, તમે જાહેર કરશો તો વળી પેટ બળી ત્યારે થાય, કા તો અમારા ભાગનું મંદિરમાં વહી ગયું થોડી મારે અરે બાદ છે. એક જણાની તો પત્ની બહુ માથા ભરે છે, પૈસો વાપરવા ન દે એટલે એ કાયમ ખાનગી દાન કરી નાખે, અને પાછો કે રળું હું, રાત દી તૂટું હું, પૈસો હું લાવું. હા, અને માળી મને વાપરવાય ના પડે, જાણે માળી ધણી હોય એમ. લે સ્વામી વાપરી જ નાખજો, જાહેર ન કરતા પાછી સાંભળશે ગુડાણી સાયા. મારું નામ ન આવવું જોઈએ ને કામ થવું જોઈએ, આવા ભાઈડા હોશિયાર. અને ઘણાને તો 10 રૂપિયા વાપરવા જઈને પૂછે, હું 10 રૂપિયા વાપરું? એટલે ઓલી તરત કે તે ટીનિયાની ફી ભરવાની છે, પછી છેની ભરશો? તે ફી ના ગણાય ને જ બેંકમાં, તો કે એ થોડા ઉપાડાય, આમ જ ભરો, દાન ન કરો, જેટલું રળો એટલું દાન અમને કરો, બીજે ક્યાંય નહીં. એટલે આવા ઘણા ઘરે કળસા કલેક્ટર છે. હા, અને ઘણાને ઘરે હારા શ્રીમતી છે. ખોટું હું, એક જણો બહુ મૂજાણો સમજ્યા, એ કે હવે આ સંતો હાવ ખટારામાં બેહીને જાય છે, કાંઈક એક બધું સારું વાહન સંતોને હોય સારું, પણ આપણી પાસે પૈસા પૂરા નહીં. ઘરના જઈને વાત કરી, કે આપણા સંતોને એક હારું વાહન લઈ દીધું હોય તો હારું તબિયત બગડે, ગામડા ફરવાના, સત્સંગનું પોષણ કરવાનું અને લારામ બેહે, ગમે ને બેહે, ધર્મ પાળવાનો. તે ઘરના કે તે લઈ દો ને અહીં હું મને વાત કરો, પણ પૂરા પૈસા ને તો મારા ઘરણ આવી દો, મારી ક્યાં પહેરવાશ, પણ સંતોને હારું વાહન લઈ દો. એ ઘણાને ઘરે આવા હારા હોય, હું કઈ બધાનું નથી કહેતો. સોખવેટ કરવી પડે, નહીતર ઘણાને એમ થાય આ ગુરુ જ ખરા છે, અમે કેદી ના પાડી પૂછવા અમારા ધણીને. ઘણાને ઘરે સપોર્ટ બહુ સારો છે, જેમ મોટીબા લાડુબા દાદા ખાચરને અભુલ બાપુને સપોર્ટ આપતા, એમ ઘણાને દીકરીઓ એવી સપોર્ટ આપનારી હોય છે. હમણાં સુરત મૂર્તિબાગમાં સ્વામી બધાને માટે ત્યાં જમીન લીધી ને એમાં પૈસા દેવાના થયા. તે એક ભાઈ જરા મોળા પડતા હતા, એની દીકરીઓને એના ઘરના એ કહી દીધું, ખબરદાર મોળા પીડ્યા છો તો લખાવી દો. લખાવી દીધા, બોલો. એમ હાંકલો પડખેથી જો થાય ને તો માણાથી પૂંજદાન થઈ જાય, અને પડખેવાળા જરા શબ્દો એવા નાખી નાખીને ઢીલો પાડી દે તો બિચારો રાબડ થઈ જાય. હો, માટે ધર્મનું કામ તત્કાળ કરવું, એના માટે હારા માણા પડખે રાખવા સલાહ દેવા. ધર્મ સંબંધી કાર્ય કરવા જતા ક્યારેક ક્યારેક જો ઢીલાશ આવી જાય છે ને તો રાજીપાની ઘણી તકો જતી રહેશે, ઘણી તક જતી રહેશે. એક ભાઈને મેં કીધું હતું, સમજાણું કે આપણે આ ઉત્સવ કરવાનો છે, મને કે કાંઈ વાંધો નહીં. પછી મને આવીને કે કાંઈ જોતું હોય તો કહેજો ઉત્સવમાં. હવે કીધું વાંધો નહીં. પછી ઉત્સવ થઈ ગયો, હરિભક્તોએ જેને આપવાના હતા એને આપી દીધા. પછી આવ્યા કે કાંઈ આમાં જરૂર, મેં કીધું હવે તો વધી ગયું છે, તો કે મને કાંઈ લાભ ન મળ્યો. મેં કીધું ભાઈ એટલે લીધો નહીં તે, હે લઈ નાખ્યો તો થઈ જાત ને, તારી વાટે રે, બીજા હોય ઘણાય ધર્મનું કામ તત્કાળ કરે એવા, તું આમાં વિચારવા રહ્યો. રાજીપો ન લઈ શક્યો, ઘણા ચૂકી જાય, ઘણા ચૂકી જાય, એની નજર સામે તક જાય, બોલો નજર સામે. હા, એના માટે સાધુવારી યત રાખું, સાધુ કહી દે ટાણું છે. શ્રીજી મહારાજ બોટાદમાં જઈને બેઠા ને, તે મુક્તાનંદ સ્વામી ભગાદોશીને એક બાજુ બોલાવ્યો, એ કાલે હોળી છે, ટાણું છે, વાપરો ઘણું ભગવાને આપ્યું છે, કે શું કરવું, તો કે આટલા મણ ગુલાલ લાવો ને આટલા મણ ફૂલડા લાવો ને આ બધું કરો ને મહારાજને સંતો ને હરિભક્તો રંગે રમે ને બોટાદનું નામ લીલાના ગ્રંથમાં લખાય. તો કે સારું કર્યું સ્વામી કીધું, પૈસા જ ઘણા હતા, પછી અક્કલ જોઈ ને, એકલા પૈસા જ કામ થાય, પણ થોડું બુદ્ધિ જોઈ કે ન જોઈ, બુદ્ધિ સંત પાસે લેવી, સંત કહી દે એટલે એવું થોડું ઘણું યત રાખવું પડે, પછી બહુ સંતોની નજીક ન રહીએ ને તો નુકસાની બહુ જાય, સમજાણું. પણ આ ટાબરિયાઓ તમે આ બધી વાતમાં હું સમજો છો, હસો છો બહુ બધા. રાજીપો ચૂકવો નહીં, હો રાજીપો લેજો. સંતોની સેવા કરીએ, દોડી દોડીને કામ કરીએ તો આશીર્વાદ મળે, અને આવા સંતોનો આશીર્વાદ મગના દાણા જેટલો મળ્યો હોય ને, મગના દાણા જેટલો, આખી જિંદગી એમાંથી વાપરે રાખો, ખૂટે નહીં. એ તો બાપરે બાપ વસ્તુ અલગ છે. હા, સંતોએ અહીંયા તમને બધાને છે ને ખોબલે ને ખોબલે દેવા બોલાવ્યા છે. સાધુને શું જોતું હોય, આપવું જ, લેતા આવડ્યું એનું ઘર ભરાય, અને ન લેતા આવડે અને ઊંઘે, હે સોવત હે વો ખોવત હે. હા, આવડી ગયો આપણે. હવે ત્રીજી આજ્ઞા આવ્યા, ચારે ચાર આજ્ઞા વાંચવી છે કે પૂરું કરું, બે થઈને બે રહી. પાઠની આ ધીત વિદ્યા, આનો અર્થ અમે એવો કર્યો હતો કે જે વિદ્યા આપણે ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી, પણ ભણ્યા હોઈએ તો ભણાવીએ ને. કોકને ભણાવવા માટે પહેલા આપણે શું કરવું પડે, તો શેરડીના છોતા કરવા હોય તો પહેલા મોઢામાં નાખીને ખૂબ ચાવવી પડે, પછી છોતા થાય ને. આપણે ભણીએ જ કોકને ભણાવીએ. ગુરુ સેવા અને અભ્યાસ વગેરે કરીને પોતે પ્રાપ્ત કરેલી વિદ્યા સાંભળજો, ગુરુ સેવા અને પોતે અભ્યાસ કરીને પ્રાપ્ત કરેલી જે વિદ્યા છે તે બીજાને આપવી. સુશીલ શિષ્ય ભ્યોરપણિયા, સારા સ્વભાવવાળા શિષ્યને વિદ્યા દાન કરવું. વિદ્યા દાન છે તે અતિદાન છે. દાન, મહાદાન અને અતિદાન, સમજાણું? રથી, મહારથી અને અતિરથી, એમ વિદ્યાદાનને અતિદાનમાં ગણવામાં આવ્યું છે. અર્થાત અતિશ્રેષ્ઠ દાન તરીકે વિદ્યાદાન છે. જો વિદ્યા કોઈને ન ભણાવે તો તે વિદ્યા કંજૂસના ધન બરોબર છે. કોઈને કામ ન લાગે કંજૂસનું ધન અને આની વિદ્યા. અપૂર્વ વિદ્યા તણી ખાણ એ છે, વિશેષ તે વાવરતા વધે છે. ખર્ચે નહીં સંઘરવા ચહાય, ખચિત તો તે જટ ખૂટી જાય. આ જગતનું ધન અને વિદ્યા એ બેનો તફાવત ધ્યાનથી સાંભળો. ધનને આપણે કોઈને આપીએ તો ખૂટે. 100 રૂપિયા હોય એમાંથી 10 રૂપિયા કોકને દો તો આપણી આગળ 90 થઈ જાય. પણ તમને 100 કીર્તન કંઠે આવડતા હોય એમાંથી 10 કીર્તન તમે કોકને કંઠે કરાવો અને શીખવાડો તો તમારી પાસે 90 થઈ જાય. ઉલટાના 1 કીર્તનો તમારે વધુ મજબૂતપણે કંઠે થઈ જાય અને આમાંને શીખવાડતી વખતે એટલું આપણને એ કીર્તનનું મનન થાય, એનો રસ આવે, વધારે ઊંડાણપૂર્વક એના શબ્દો સમજાય. એટલે જ્ઞાન દેવાથી ઉલટાનું જ્ઞાન વધે, વિદ્યા દેવાથી વિદ્યા. માટે સારું ભણ્યા હોય તો કોકને ભણાવજો. જે માણસ વિદ્યા સંઘરવા ચાહે છે, કોઈને ભણાવે નહીં, કોઈને જણાવે નહીં, તો વિદ્યા પડી પડી ભૂલાઈ જાય, જતી રે. વિદ્યા તો જેમ લોકોને આપો એમ વધે અને ધન જેમ આપો એમ ઘટે. આ બેનો એટલો તફાવત છે. હવે બે પ્રકારની વિદ્યાની વાત કરે છે, એનો તફાવત સમજાવે છે. એક શસ્ત્ર વિદ્યા અને બીજી શાસ્ત્ર વિદ્યા. શસ્ત્ર વિદ્યામાં ખબર પડે ને તમને, ભાલુ, તરવાર, બંદૂક અને એની જેમ જ આ રમત ગમતની જે બધી બાબત છે ને એવી, ક્રિકેટર થાવ જે થાવ તે, એ બેયની કીર્તિ તો કાપી ન કપાય એવી મહાન છે. પરંતુ જો સાંભળજો, તથાપિ આદ્યા વય થાય તીજી, જ્યારે આપણી ઉંમર તીજી થાય અર્થાત 50 ઉપર જ્યારે જઈએ ત્યારે શસ્ત્ર વિદ્યા આપણે કામની રહેતી નથી, ગઢપણ થાય ને એટલે પછી કાંઈ ન કરીએ કે ત્યારે નકામી સુખદાયી બીજી. અને સુખદાયી જે બીજી વિદ્યા છે શાસ્ત્ર વિદ્યા, તે તો જેમ વૃદ્ધ થાય ને એમ સુખદાયી થાય. માટે શાસ્ત્ર વિદ્યા ભણવી, કેમ જે એ તો ગઢપણમાં આપણો સાથ છોડતી નથી. અને એક રીતે તો એ ઊંડાણમાં જો ઉતરી જાય તો પૂર્વ ભવમાં પણ એ વિદ્યા પ્રાપ્ત થાય છે. પ્રપેદરે પ્રાક્તન વિદ્યા, એવું કંઈક આવે છે ને પંડિત, કઈ ગયા પંડિત પૂછું. રઘુવંશમાં પાર્વતીજી પણ શ્લોક આવે છે, પ્રપેદરે પ્રાક્તન ગયું. જો આ કોઈને ભણાવ્યું નહીં ને એટલે ભૂલી ગયા. માટે ભણાવવું. ન ચોર ચોરે નૃપતિ ન લૂંટે, ન ભાગ ભાઈ ખર્ચ્યું ન ખૂટે, ન ભાર લાગે ન પડે જ ખોટું, છે વિદ્યા ધન સૌથી મોટું. આપણી વિદ્યાને કોઈ ચોર ચોરી શકે ખરા? તો હરખું ભણો ને. કોઈ રાજા લૂંટી જાય ભાઈ ભાગ પડે એમાં? તમે 10 ચોપડી ભણ્યા હો તો 5 ચોપડી તમારો ભાઈ ભણી ગયો એને મળી જાય ને તમને 5 જ રે એવું થાય? 10 પાસ એટલે 10 પાસ, અને ભાઈ ન ભણ્યા હોય તો હાવ એમ. અને વિદ્યા ધન ખર્ચવાથી ખૂટે ખરું? એટલે આપણા સાહેબો આપણને કેટલાય સમયથી ભણાવે છે, શું સાહેબને બધું ખૂટી ગયું? ન ખૂટે. અમે અહીં વ્યાસાસને બેઠા બેઠા બધાને વાતો કરીએ છીએ, જ્ઞાન દઈએ છીએ, તે શું અમારે ખૂટી ગયું? ઉલટાનું વધતું જાય છે, જામતું જાય છે જેમ જેમ કહીએ એમ. ન ભાર લાગે, શું આ વિદ્યાનો ભાર લાગે? તો માથે પોટલું ઉપાડ્યું તો ભાર લાગે, પણ સો દોહા સો અઠા કંઠે આવડતા હોય શું ભાર લાગે? તો ભાઈ ગોખો ને ન પડે જ ખોટું, વિદ્યાધન ખોટું ન પડે, ટાણે ટાણે કામ લાગે છે. સત્ય વિદ્યાધન સૌથી મોટું, માટે વિદ્યાધન સૌથી મોટું છે, અતિ ઉપયોગી છે. માતા તુલ્ય સદા સુપોષણ કરે, પાળે પિતાની પઠે, કાંતા તુલ્ય વિનોદકારી વળીતે, ના આપદામાં હઠે. વિસ્તારે જશ દ્રવ્ય દાન બહુ દે, સન્માન આપે ઘણું. વિદ્યા છે શુભ કલ્પ વૃક્ષ સરખી, શાગુણ તેના ગણું. ભણો ભણો ભણો, જો ભણેલો માણસ સુખી કેવી રીતે થાય? જેની પાસે જ્ઞાન છે, વિદ્યા છે, કળા છે, આવડત છે, શીખ્યો છે, એને કેવું કેવું ટાણે ટાણે તે કામ લાગે એ આ શ્લોકમાં કહ્યું. માતા તુલ્ય સદા સુપોષણ કરે, માતાની તુલ્ય કાયમ તે પોષણ કરે. પાળે પિતાની પઠે, પિતાની જેમ હંમેશા આપણે શીખેલું બધું આપણને પાળે. કાંતા તુલ્ય વિનોદકારી વળીતે, પત્નીની જેમ તે હંમેશા આનંદ આપે. ના આપદામાં હઠે, વળી વિપત્તિ કાળે તે આપણાથી દૂર ન થઈ જાય. વિસ્તારે જશ દ્રવ્ય દાન બહુ દે, જો આપણે વિદ્વાન હોય, ભણેલા હોય, બધું આવડતું હોય તો આપણો યશ વિસ્તારે. હોવ કે એ તો મહાન છે, ભણેલ છે, વિદ્વાન છે, બહુ મોટા સાહેબ છે, આપણો યશ થાય બધે. બહુ સમજુ છે એમ કે લોકો જ્ઞાની છે. અને દ્રવ્ય દાન બહુ દે, વિદ્યાવાળાને ધન બહુ મળે ભાઈ. સન્માન આપે ઘણું, જ્યાં જાય ત્યાં સન્માન મળે. બોઘાને કોણ સન્માન દે બોલો? વિદ્યાવાળાને હવ બોલાવે, હવ સન્માન દે. વિદ્યા છે શુભ કલ્પ વૃક્ષ સરખી, શા ગુણ એના ગણું. એ વિદ્યા તો કલ્પ વૃક્ષ જેવી છે, એના ગુણ શું કહો? માટે હવ ધ્યાન દેજો, છોકરાઓ બરાબર ભણજો. પ્રોમિસ. થેન્ક્સ. હા ભાઈ, હવે તમે ભણવાનું જયારે અમારી આગળ વચન લીધું, પ્રતિજ્ઞા કરી, એટલે અમારે તમારો આભાર માનવો જોઈએ. આજની સ્કૂલો કોલેજોમાં ભણાવાતી વિદ્યા પણ ભણવી બાપા, ભણવી ને પુત્ર પુત્રીને પણ ભણાવવી. ઘણા મા બાપ છોકરાને ભણાવે ને છોકરીને ભણાવતા નથી, પણ શાસ્ત્ર એવું કહે છે કે જેવો દીકરો એવી જ દીકરી, મા બાપની તે બે હરખી આંખો છે. છોકરાને ભણાવો તો છોકરીને ભણાવો, કેમ જે દીકરી ભણી હશે તો જ્યાં જશે ત્યાં સુખી થશે, સમજણી હશે તો એનો રસ્તો એની મેળે કાઢશે. શાસ્ત્રો વચનામૃત વગેરે વાંચી શકશે, ઇંગ્લિશ ભણાવી હશે તો કોમ્પ્યુટર વગેરે ચલાવી શકશે. નહીં ને પતિને એક્સિડન્ટ થયું, કાંઈ કામ કરે એવા ન રહ્યા, હાજા માંજા થયા, જો છોકરી ભણેલી હોય તો ઘરનું ગાડું કાંઈક નોકરી કરીને ચલાવી શકે, ઓ છોકરા મોટા કરી શકે. નહીંતર બધું પછી તમારે ન્યા મોકલ મોકલ કરવું પડે. માટે દીકરી નહીં ભણાવજો. ભણે ગણે પંડિત તે ગણાય, ભણે નહીં તે જન મૂર્ખ થાય. બાળાપણે જે ન ભણે જ જઈને, જરૂર પસ્તાય જુવાન થઈને. જે પુત્રને તાત નહીં ભણાવે, બાળાપણે લાડ ઘણા લડાવે પણ માળો ન ભણાવે, તે પુત્રનો શત્રુ પિતા ગણાય. જુવાન થતા સૂતને જણાય, મોટો થાય ત્યારે છોકરાને ખબર પડે કે માળે નકરું પાણી વળાયું પણ ભણવા ન દીધો. આપણા લગ્ન ગીતમાં ગીતો ગાય બેનો ખબર છે, તમારા બાપાએ દાતડું આપ્યું, કામ કરાયું, નિહાળ બતાવી નહીં, એ ભાભી ભણે લછો કે નહીં. હાવ અભણ, મજા આવી ગઈ. પછી છે ને આપણી દીકરીને આવા મેણા મારે કે નહીં લોકો? હે, કોદાળી આપીને પાવડો આપ્યો ને ખેતરમાં કામ કરાવ્યું ને તમારા બાપાએ નિહાળ બતાવી નહીં અંગૂઠા સાપ આવ્યા અમારા ઘરમાં, થાય ને તકલીફ? સ્વામી, એક વખત હું સુરતમાં હતો, તે વખતનો એક પ્રસંગ છે. એક સમઢિયાળાના ભાઈ હતા, સત્સંગી હતા, એને ત્યાં હું જમવા ગયેલો. અને હું જમવા ગયો એના પહેલા એને ઘરે એક પત્ર આવેલો, અને એ બેનને બાજુવાળા બે ત્રણ બેન ભેગા થઈને એવી વાતો કરતા, તે જેને પત્ર આવેલો ને એ બેન આનંદમાં હતા, અભણ હતા, પત્ર હું હતો એને ખબર નહીં. એટલે બીજી બહેનોને કે હે મને રોતા નહીં આવડતું, કે કોક મરી જાય તો આપણે રોવું પડે ને બાઈઓને તો ખાસ ધબધબાટી બોલાવીને, તે પછી મને નહીં આવડતું કે શીખવાડો, તે મને રોતા શીખવાડો. કે તે બીજી બહેનો કે શીખવું ન પડે, ટાણે આવડી જાય. એ આવડી જાય કે આવડી જાય? હારી પેઠ આવડી જાય. તો કે હારું, કે તો કે લે મને સાંભળ્યું, આ ટપાલી કઈ કાગળ દઈ ગયો છે, એટલે વાંચી દે ને. કે તે કાગળ લઈને આવ્યો, થોડોક લખેલો એટલે મેલાનો કાગળ. એટલે બાઈએ વાંચ્યો, હવે કેવું કેમ? એ તો મહા આનંદમાં હતી. એ બાઈ કે ભાઈ મને એ વાંચતા નથી આવડતું, એને બીક લાગી કહેતા. પછી બીજીને બતાવ્યો, તેણે ઈશારો કર્યો, એણે વાંચ્યો કે મને નહીં આવડતું, કોકની આગળ વંચાવજો. એમાં હું જમવા ગયો, મને આપ્યો, મને કે વાંચો, હવે આપણે તો એવા જ, ક્યાં સુધી આ ઢાંક્યું રાખવાનું? પછી મેં તરત કીધું, મેં કે તમારા કોઈ ભાઈ માંદા હતા? તો મારા ભાઈ વીરો, બહુ તબિયત ખરાબ હતી. તે કઈ થયું છે? મેં કીધું આવી ગયા. મને કે ગયા? કીધું હા. અને પોક મૂકી મેં કેટલો રોતા આવડી ગયું. હવે આમાં ક્યાં પાઠ લેવો પડે? એનો ભણેલા નહોતા ને, એટલે બિચારા જેને હોય એને કાગળ બતાવતા. માટે દીકરીઓને ભણાવજો, જરૂર છે. ન ભણાવે એના મા બાપ એના દુશ્મન છે. આંખો વિનાનો જન હોય જેવો, પાંખો વિનાનો વળી પંખી કેવો. હે, આંખો વિનાનો માણસ કેવો ને પાંખો વિનાનો પંખી કેવો? પાણી વિના કેવું સર પ્રમાણો, પાણી વિનાનું સરોવર કેવું? વિદ્યા વિનાનો જન એમ જાણો, વિદ્યા ભણે જો જન દ્રવ્યવાન, તો ભાગ્યશાળી નહીં તે સમાન. પાંખો તથા બે પગ દોડવાના, ક્યાંથી મળે ભૂતળ બેયવાના? જો ભાઈ, જેની પાસે પુષ્કળ ધન છે અને વાળી પાછો ભણ્યો તો એ ખરેખરો ભાગ્યશાળી. કેમ? તો કે પાંખોય અને પગ પણ છે. બોલો, બેયવાના આ ભૂતળમાં ક્યાંથી મળે? ઘણા પક્ષી એવા હોય, જોજો તમે, પાણીમાં રે, બારાય હાલે, આકાશમાં ઉડે, ભાગ્યશાળી કહેવાય. કાચબા ભાઈ ભાગ્યશાળી, પાણીમાં રે ને પાછા રોડે હાલ્યા જતા હોય. આમ આપણને સાલી ઈર્ષા થાય, પાણી ઉના કોચ પાછા તળીએ જઈને બેહે. એમ ધન છે અને વિદ્યા છે એ ખરેખર ભાગ્યશાળી છે. બીજું ધન તો મૃત્યુ પછી કોઈકને કામ લાગશે, જો ભેગું કરીને રાખ્યું હોય છે. આપણને કામ નહીં લાગે, મરી જાય તો વાહે વાપરી ખાય બધા. પણ વિદ્યારૂપી ધન તો ભાઈ આપણી સાથે આવે છે. અને હવે એક બીજા એંગલથી વાત કરે છે કે જે માણસે વિદ્યા ભેળી કરી છે, ભલે એની પાસે ધન નથી, ધન કદાચ મરી જાય તો કોકને કામ લાગે, પણ આપણે જે ભણ્યા ગણ્યા છીએ, આપણને જે આવડે છે, જે શીખ્યા છે, એ જો આપણે કોઈને શીખવાડ્યા વગર મરી જઈશું તો હાવ બાતલ જાય. ધન પડ્યું તો કોઈ કોઈ વાપરે, પણ વિદ્યા કોઈને દીધી જ નહીં મરી ગયા તો શું થાય? આપણે હારો હારે વિદ્યા નાશ થઈ જાય. સાંભળો, નિત્યાનંદ સ્વામી, ગોપાલ સ્વામી, સ્વામી વિવેકાનંદજી, ગાંધીજી, ટોલ્સટોય, વેદવ્યાસ, આવા આવા દુનિયાના મહાન મહાન માણસો અને કેટલાક વૈજ્ઞાનિકો, કેટલાક ચિંતકો, એમની પાસે પુષ્કળ હતું. એમણે જેટલું ભણાવ્યું અથવા તો આપણે એમની પાસેથી ભણ્યા એટલું હાલ પૃથ્વી ઉપર વિદ્યમાન છે. અને એમણે ન ભણાવ્યું અથવા તો આપણે ન ભણ્યા તેઓના મૃત્યુ પછી સમાપ્ત થઈ ગયું. નથી આજ દુનિયામાં કોઈ એક જ માણસને અણુબોમ્બ બનાવતા આવડતું હોય અને માણસ કોઈને શીખવાડે ને મરી જાય તો એની હારે એની વિદ્યા વહી જાય. કોઈ પણ વિદ્યા એ બીજાને ન ભણાવી દે અને કોઈ એની પાસેથી ન ભણી લે અનુભવ તો એની હારે વહી જાય. બધું એની હારે જાય. ટોલસ્ટોયની હારે, આવા મોટા મોટાની હારે બધું બહુ જતું રહ્યું. આઈન્સ્ટાઈનની સાથે બહુ જતું રહ્યું. નિત્યાનંદ સ્વામીની સાથે, ગોપાલ સ્વામીની સાથે ઘણું બધું ગયું. એને નહોતું ભણાવ્યું એવું નહીં, આપણે ભણ્યા નહીં. અને કેટલાકે ન ભણાવ્યું એટલે ગયું. માટે જેને જે આવડે છે એણે બીજાને દેવું, ભણાવવું. બાપા ભગવાનની આજ્ઞા છે એટલે હું કહું છું. અને તેમ છતાંય સ્વાર્થી થશે અને બીજાને પાત્ર મળવા છતાંય એને પોતે જે ભણ્યા એ નહીં ભણાવે તો એનામાં ભગવાન રાજી નહીં થાય. અથવા તમે ન ભણાવી શકો તો એનો કાંઈક ગ્રંથ લખીને જાઓ. ગ્રંથ લખતા જાઓ, પાછળથી કોઈક વાંચશે ભણશે. આજ પણ જેમની પાસે જે વિદ્યા હશે તે બધી નહીં ભણાવે અથવા તો કોઈ તેની પાસેથી નહીં ભણે તો તે પણ તેના મરણની સાથે નાશ થશે. માટે ભણાવી ન શકાય અથવા ભણે એવો લાયક વિદ્યાર્થી પ્રાપ્ત ન થાય તો તેનો ગ્રંથ લખીને મરવું તો તે પાછળથી કોઈક વાંચશે, કોઈક ભણશે અને જ્ઞાન પ્રાપ્ત કરશે. બાકી તો આપણી ઘણી બધી વિદ્યાઓ આ રીતે જ લુપ્ત થઈ ગઈ છે. આપણે એકવાર ભારતીયો ખૂબ વિદ્યાથી સમૃદ્ધ હતા પણ આ બધી વિદ્યાઓ ગઈ. હવે તે જ જ્ઞાન વિજ્ઞાન માટે વિદેશ પર આધાર રાખવો પડે છે અને ત્યાંની યુનિવર્સિટીમાં ભણવા જવું પડે છે. એક દિવસ દુનિયાભરના માણસો ભારતમાં ભણવા આવતા, બોલો. પણ એ પરંપરા આપણે જાળવી ન શક્યા તે હવે આપણે બહાર ભણવા જવું પડે છે. વિદ્યાના અધ્યાપકને બ્રહ્મલોક પ્રાપ્તિ માટેની 14 વિદ્યાઓ કઈ છે? 4 વેદ, 6 અંગ, ધર્મશાસ્ત્ર, પુરાણ અને મીમાંસા. 4 અને 6 10, ધર્મશાસ્ત્ર 11, પુરાણ 12, મીમાંસા 13 અને ન્યાય 14. આ 14 વિદ્યાઓ મુખ્ય છે. અને બીજી તો હજારો વિદ્યાઓ છે પણ એમાંય આત્મવિદ્યા, પુરાણ વિદ્યા, ધર્મશાસ્ત્ર વિદ્યા આ 3 મુખ્ય છે. પરંતુ એક વિદ્યા સૌથી શ્રેષ્ઠ છે, એને કહેવાય છે બ્રહ્મ વિદ્યા. એનું જ નામ પરાવિદ્યા છે. વિદ્યાનાંચ પરાવિદ્યા બ્રહ્મ વિદ્યા સમીરિતા અતસ્તદ્દાન તો રાજન સર્વદાન ફલમ ભવેત. ગરુડ પુરાણમાં એવું લખ્યું છે, હે રાજા, વિદ્યાઓમાં પરાવિદ્યાને બ્રહ્મ વિદ્યા કહેવાય છે. આથી તેના દાનથી સર્વદાનનું ફળ મળે છે. જો આપણી પાસે ભગવાન સંબંધી જ્ઞાન હોય, અનુભવ હોય, એ પરાગ વિદ્યા છે. અને એનું દાન દેનારને સર્વ દાન દીધાનું ફળ મળે છે. અનેક પ્રકારના જ્ઞાન છે પરંતુ આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન એ તો કંઈક અલગ બાબત છે. એ જ સાચા અર્થમાં જ્ઞાન કહેવાય છે. બાકીનું કહેવાતું વિજ્ઞાન પણ અંતે માયિક અને ભૌતિક હોવાથી અજ્ઞાનમાં પરિણમે. પણ સાચું આત્મા પરમાત્મા સંબંધી જે જ્ઞાન છે એ જ વિજ્ઞાન કહેવાય છે. તેને અનુભવવું એ જ સાચું જ્ઞાન, એ જ સાચું વિજ્ઞાન, એ જ સાચી પરાવિદ્યા છે. અને ભૌતિક વિજ્ઞાન જે છે તે એક પ્રકારનું બળ છે, શ્રમ છે. એને આપણે વિજ્ઞાન નામથી કહીએ છીએ, સારી વાત છે, એનો વિરોધ કોઈ નથી. એક સામર્થ્ય છે, એક બળ છે, એક શ્રમ છે. પણ સાચું વિજ્ઞાન તો આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન છે, એને જ કહેવાય સા વિદ્યા યા મુક્તયે. હવે એક વ્યાખ્યા એવી કરી દીધી, એને જ વિદ્યા કહેવાય કે જે વિદ્યા મુક્તિ આપે, આપણો મોક્ષ કરે, એ જ સાચી વિદ્યા છે. આપણને બાંધી દે, ફસાવી દે, આસક્તિમાં જડી દે, એ વિદ્યા નહીં બાપા, એ તો અવિદ્યા, માયા કહેવાય. માટે આપણા મોક્ષના કામમાં જે આવે છે એ જ સાચી વિદ્યા છે, એ જ સાચું આપણે ભણ્યા ગણાઈએ, એને જ આધ્યાત્મ વિદ્યા કહેવાય, સાચી વિદ્યા કહેવાય છે. એ વાતનું બધાએ ધ્યાન રાખવું. વિદ્યા તો કેટલીક પેટ પોષણની હોય અને કેટલીક આત્મકલ્યાણ માટેની હોય. પેટ પોષણની વિદ્યા કરતા એ આત્મકલ્યાણ માટેની વિદ્યા જ આપણે સૌ કોઈને શાશ્વત આનંદ દેનારી હોવાથી બહુ જ ઉપયોગી છે, ઇમ્પોર્ટન્ટ છે. સન સમાગમથી પ્રાપ્ત કરેલ આધ્યાત્મ વિદ્યા બીજાને ભણાવવી. લો, આપણે સન સમાગમ કરીને સભામાં આવીને જે કાંઈ જ્ઞાન મેળવ્યું હોય સંતો પાસેથી, તે ઘરે જઈને કુટુંબીઓને, બાળકોને, પત્નીને, મા બાપને કહેવું, ભણાવવું, નવા સત્સંગીય બનાવવા, સત્સંગ પ્રચાર કરવો, ભગવાનની આજ્ઞા છે. મધ્યના 57માં વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે એમ કહ્યું, જે જીવ મારો સંગ કરે તેની આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન શા કામમાં આવ્યું, એમ માનીને થોડી ઘણી સત્સંગ નિમિત્તે, બીજાને કથા વાર્તા કરવા નિમિત્તે ઉપાધિ આવતી હોય એનું સહન કરીને પણ ભગવાનની વાતો કરવી, એવું ભગવાનનું આજ્ઞા વચન છે મધ્યના 57માં. માટે આપણને જો ભગવાન ઓળખાણા હોય, સાચા સંત ઓળખાણા હોય, તો એની વાત બે પાંચ જીવને કરવી, થાકી એનું કલ્યાણ થાય, એનું પુણ્ય મળે. કેમ, જે વિદ્યા ભણ્યા એ ભણાવી. પ્રથમ પ્રકરણના 71માં વચનામૃતમાં મહારાજે કહ્યું કે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી પર બિરાજમાન છે એમ સમજવું, અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી એમ આજ્ઞા કરી. વિદ્યા કોને ભણાવવી પ્રશ્ન ઉઠ્યો. વિદ્યા ભણાવો પણ કોને ભણાવવી એનું કાંઈ કરું? તો કે જે કૃતજ્ઞ હોય, કર્યા કૃત્યને જાણે એવો હોય, કૃતજ્ઞનો હોય, અદ્રોહી હોય, બુદ્ધિમાન હોય, પવિત્ર આચરણવાળો હોય, આદિ વ્યાધિ રહિત હોય, અસૂયા વગરનો હોય, ઈર્ષ્યા વગરનો, સાધુ સ્વભાવવાળો હોય, સેવા કરવા સમર્થ હોય, જે બંધુ સમાન વિશ્વાસુ હોય, વિદ્યા દેનાર હોય, બીજાને સ્વાર્થી ન હોય, આપણે આપીએ એ બધાને વેચે એવો હોય, એકલો ખાઈ જાય એવો ન હોય, અને અશરતી ધનદ, જે કોઈ પણ શરત રાખ્યા વગર ધન દેતો હોય, આવાને વિદ્યા ભણાવો. અને લાયક એવા આચાર્ય પુત્રને પણ વિદ્યા આપી, અસ્વસ્થામાં જેવાને વિદ્યા આપી નહીં. દ્રોણાચાર્ય અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્ર છોડતા શીખવાડ્યું, વાળતા ન શીખવાડ્યું, કારણ કે ખબર હતી ભલે મારો દીકરો પણ પાત્ર નથી, એટલું ન શીખવાડ્યું. આચાર્યનો દીકરો હોય તોય પણ જો અસ્વસ્થામાં જેવો હોય તો એને વિદ્યા ન ભણાવવી, એને વિદ્યા ભણાવવા માટે કોઈ ખર્ચો ન કરવો, પણ આટલા જે કહ્યા એને વિદ્યા ભણાવજો. અને આ બધાને ધર્મથી વિદ્યા ભણાવવી જોઈએ, અર્થાત નિષ્કામ ભાવે. ધર્મથીનો મતલબ નિષ્કામ ભાવે, કાંઈ પણ વળતરની આશા રાખ્યા વગર ભણાવો બસ. ભવિષ્ય પુરાણમાં નૈષ્ટિક વૃત્તિઓને ખાસ ભણાવવાનું કહ્યું છે, બ્રહ્મચારીઓને, સાધુ સંતો, ત્યાગી પાળાઓને, અને એમને ભણવામાં જે કાંઈ ખર્ચ થાય તે કરવો, એનું બહુ મોટું ફળ છે. એના માટે પાઠશાળાઓ કરવી, પુસ્તકાલયો કરવા, પંડિત રાખવો પગાર દઈને, વગેરે વગેરે કરીને, પણ નૈષ્ટિક વૃત્તિ સાધુ સંતો પાર્ષદોને ખાસ ભણાવવા જોઈએ. પરીક્ષા કર્યા વિના કુપાત્રને ક્યારેય ન ભણાવવા, ગુરુએ બહુ ધ્યાન રાખવું. કુપાત્રને જો વિદ્યા આપી દેવામાં આવે ને તો બહુ જ દુઃખદાયી થાય છે બધાને, માટે એને ન દેવાય. વાંદરાને દારૂ પાયા જેવું થાય. વિદ્યા હવૈ બ્રાહ્મણ માં જગામ ગોપાય માં શૈવધિષ્ઠે હમસ્મિ અસૂય કાયાન્દ્રુજવે વ્રતાય નમામ બ્રૂયા વીર્યવતી ચ તથાસ્યામ. વિદ્યાધિષ્ઠિ એટલે વિદ્યાની અધિષ્ઠાત્રી દેવીએ કોઈ એક અધ્યાપક બ્રાહ્મણ પાસે આવીને કહ્યું, હે વિદ્વાન, હું તમારી નિધિ છું, અર્થાત તમારો ખજાનો છું, વિદ્વાન બ્રાહ્મણ, માટે મારી રક્ષા કરો. કોણ કહે છે? વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી, મારી રક્ષા કરો, અસૂયાવાળાને, કુટિલ કપટીને, વ્રત નહીં પાળનારાને તમે ભણાવશો નહીં, મને એના હૃદયમાં નાખશો નહીં. જો આ કહ્યું તેમ કરશો તો હું અતિ વીર્યવતી પરાક્રમી રહીશ, તમારા બધાની રક્ષા કરીશ. વૃદ્ધ ચાણક્યનું વાક્ય છે, કુશિષ્ય મધ્યાપયત કુત સુખમ, હે કુપાત્ર શિષ્યને ભણાવનારાને કુતઃ સુખમ, એને સુખ ક્યાંથી હોય? હોય જ નહીં. વિદ્યા હોતા મરી જવું પણ કુપાત્ર વિદ્યા દેવી નહીં. લો છેલ્લે વાક્ય આવું આવ્યું, પણ સુપાત્ર મળે તો વિદ્યા ભણાવ્યા વગેરે મરવું નહીં, થોડુંક લાંબુ જીવવું, મરતા મરતા એ બતાવતા જવું કે આમ કરો તો આમ થાય, આ હું ભણ્યો છું એ તમને ભણાવ્યું, બીજાને ભણાવજો. ઘણાની પાસે એવા સારા કંઈક હોય છે વિદ્યા, એની પાસે પાઠ કે મંત્ર, કોઈને દે નહીં, કોઈને કહે નહીં, એમને મરી જાય. અને પાછા માને એવો ન ભણાવે. આમ આ વિદ્યા ભણાવવી ને ભણવી એ આજ્ઞા પૂરી થઈ. કેટલી આજ્ઞા થઈ? કેટલી રહી? તમે કહો એમ કરું, થઈ જવા દઉં તો 36મા શ્લોક પૂરો થઈ જાય. ચોથી આજ્ઞા કઈ હતી? અંબારી દેવી પડશે, સંતનો સમાગમ કરવાની કા, અને આપણે બહુ જરૂર છે. કાર્ય સંગોન વહમ સતામ, દરરોજ સાધુનો સમાગમ કરો. 36મા શ્લોકનું ચોથું પાદ અને ચોથી આજ્ઞા. અદભુત.
પ્રતિદિન પુની સંતાન કો સંગા, પ્રતિદિન પુની સંતાન કો સંગા, કરનો આની ઉર અધિક મંગા, કરનો આની ઉર અધિક મંગા, જી કરનો આની ઉર અધિક મંગા, પ્રતિદિન પુનિ સંતાન કો સંગા, પ્રતિદિન પુનિ સંતાન કો સંગા, સંતાન કો સંગા.
મુક્તાનંદ સ્વામીની લખેલી શિક્ષાપત્રી ભાષાની આ ચોપાઈ અડધી બોલ્યો. હંમેશા સાધુનો સમાગમ કરો. હવે બે પ્રશ્નો ઉભા થયા, સાધુ કેવો કોને, અને બીજો પ્રશ્ન એ કે સમાગમ એટલે શું, સંગ કરવો એટલે શું. ત્રીજો પ્રશ્ન આવશે કેવી રીતે સંગ કરવો. ચોથી વાત આવશે સમાગમ કરવાથી શું ફળ મળે. એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ શેરાની જેમ ગળે ઉતરશે કાર્યો સંગો સતામ.
વિષ્ણુ ધર્મોત્તરમાં એવું લખ્યું છે કે આને સાધુ કહેવાય.
કોને? વિષ્ણુ ભક્તાઃ સ્વધર્મસ્થાઃ પ્રશાંતેન્દ્રિય વૃત્તયઃ વિરક્તા આત્મનિષ્ઠાશ્ચ યે સંતઃ પ્રકીર્તિતાઃ. યે સંતઃ પ્રકીર્તિતાઃ, આને સંત કહ્યા છે. પાંચ લક્ષણ કીધા સાધુના વિષ્ણુ ધર્મોત્તરમાં. પહેલું લક્ષણ કીધું વિષ્ણુ ભક્તાઃ, ભગવાનના ભક્ત હોવા જોઈએ, એને ભગવાનમાં બહુ પ્રેમ હોય. બીજું લક્ષણ સ્વધર્મસ્થાઃ, પોતાના ધર્મમાં રહ્યા હોવા જોઈએ, ધર્મ જેણે ત્યાગ્યો નથી. ત્રીજું લક્ષણ પ્રશાંતેન્દ્રિય વૃત્તયઃ, જેની ઇન્દ્રિયોની વૃત્તિઓ પ્રશાંત છે, વેગેલી નથી વિષયમાં. વિરક્તાઃ, જેને માઈક બધા સુખમાં વૈરાગ્ય છે, જગતના માઈક સુખો જેને નથી જોઈતા. પાંચમું લક્ષણ આત્મનિષ્ઠાઃ, આત્મનિષ્ઠાવાળા છે, દેહને પોતાનું રૂપ નથી માનતા, દેહાભિમાનથી પર ઉઠી ગયા છે, બ્રાહ્મી ભૂમિકામાં જીવે છે. આવા જેનામાં લક્ષણો હોય એને સંત કહેવાય. એનો સમાગમ કરવો રોજ. જુઓ, સ્વધર્મમાં રહ્યા હોય, ઇન્દ્રિયોની વૃત્તિઓ શાંત થઈ ગઈ હોય, ખૂબ વૈરાગ્યવાળા હોય ને જબરા આત્મનિષ્ઠ હોય, પણ જો ભગવાનમાં એને પ્રેમ ન હોય, ભગવાનના આશ્રિત ન હોય, ભક્ત ન હોય, તો એ સેવા લાયક નથી. વિષ્ણુ ભક્તા, હા, પહેલું લક્ષણ એ છે.
ભગવાનના ભગત બહુ હોય પણ ધર્મ ઠામુકો પાળતા ન હોય તો સેવા લાયક નથી. પાંચેય જેનામાં ગુણ છે એ સાધુ કહેવાય છે, અને એના સમાગમથી જીવનું આલોકમાં અને પરલોકમાં બે જગ્યાએ બધી રીતે સારું થાય છે. હવે સવાલ ઉઠાવ્યો, સંગ એટલે શું, સાધુ એટલે શું, એ તો પતી ગયું, સંગ એટલે શું? સતાનંદ સ્વામી કહે છે, દર્શન વંદન પૂજન વાક્યાવધારણાદિ લક્ષણ સમાગમ. સમાગમ એને કહેવાય, સાધુના દર્શન કરો એને સાધુનો સંગ કર્યો કહેવાય. ન એ કાંઈ બોલે, ન આપણે કાંઈ બોલીએ, ખાલી સાધુની હામું જોઈ રહ્યો એ પણ સાધુનો સમાગમ કર્યો કહેવાય. દર્શન વંદન, સાધુને દૂર ઉભા રહીને હાથ જોડી દો ને તો પણ એને સત્સંગ કર્યો કહેવાય. પૂજન, સંતનું પૂજન કરો, હાર પહેરાવો, ચાંદલો કરો, ચોખા ચડાવો, ફૂલ ઉડાડો, ચરણ ધોવો, આ બધું પૂજન છે. વાક્યાવધારણ, સંત જે કાંઈ બોલે એને શાંતિથી સાંભળો અને એ પ્રમાણે હૃદયમાં ધારણ કરો, સમજો ને પાળો, એ પણ સાધુનો સમાગમ છે. આ રીતે સંગનો અર્થ કર્યો, સાધુનો સંગ કરવો એટલે હું, એટલે કે સાધુના દર્શન કરવા, સાધુને વંદન કરવું, સાધુનું પૂજન કરવું, સાધુની વાત સાંભળવી, હૃદયમાં ધારણ કરવી, આનું નામ સાધુ સમાગમ, સાધુનો સંગ કર્યો કહેવાય. વશિષ્ઠએ એવું કહ્યું, નિત્યમ સંતોભિગંતવ્યા સત્સંગસ્યેવ ભગવદ ભક્તિ હેતુત્વાત. વશિષ્ઠ એમ કે છે કે રોજ સાધુ પાસે જાઉં. હે કા, રોજ સાધુ પાસે જાઉં, રોજ જાઉં, શું કામ? ભગવદ ભક્તિ હેતુત્વાત, સત્સંગ જ ભગવાનની ભક્તિને ઉત્પન્ન કરવાનો હેતુ છે. સાધુ પાસે બેસવાથી જ ભગવાનમાં ભક્તિ થવાની, હેત થવાનું, માટે રોજ સાધુ પાસે જાઓ. બે પ્રશ્ન પતી ગયા, સાધુ કોને કહેવાય, સંગ કોને કર્યો કહેવાય, ત્રીજો પ્રશ્ન આવ્યો, સમાગમ કઈ રીતે કરવો, એની રીત શું? તો કે છે, નિર્માનેર દાસવત સર્વેર વર્તિતવ્યમ સતામ પુરઃ. સત્સંગી જીવન બીજું પ્રકરણ હાથમો અધ્યાય નારાયણ ગીતાનો આ શ્લોક છે. એકદમ નિર્માનીપણે દાસપણે રહીને સાધુની આગળ હાથ જોડવા અને સંતો જે કાંઈ વાત કરે તે એકાગ્ર ચિત્તથી સાંભળવી, આ રીતે સાધુનો સમાગમ કરવો. સ્વવ્રતાનામ દ્રઢત્વમ સ્યાત કૃષ્ણે ચ પ્રેમ નિર્ભરમ યત સમાગમતઃ સ્યાત તત્સંગો હેયો ન કરહી ચિત. એક વાત ધ્યાનમાં લે માણસ માત્ર, આનો સંગ કોઈ દી છોડતા નહીં, આનો સંગ કોઈ દી છોડતા નહીં. કોનો? તો કે જેનો સમાગમ કરવાથી આપણા ધર્મ નિયમમાં દઢતા થતી હોય, ભગવાનમાં પ્રેમ બહુ થતો હોય. બસ તત્સંગો હેયો ન કરહી ચિત, એવાનો સંગ ક્યારેય ન છોડશો. કદાચ તે આપણા ગુરુ નથી તો પણ એને ગુરુ જેમ માનવા અને એનો સમાગમ રાખવો, કેમ જે એના સમાગમથી આપણી આજ્ઞા અને ઉપાસના બંને દઢ થાય છે. આવું નારાયણ ગીતામાં લખ્યું છે. અમરેલી પાસે બરવાળા એક ગામ છે, બરવાળા, ત્યાં રાઠોડ ધાંધલ કરીને એક ભગત રહેતા હતા ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં. બાલમુકુંદ સ્વામી ધર્માદ ઉઘરાવા બરવાળામાં ગયેલા, જ્યારે સ્વામી ચાલતા થયા ત્યારે રાઠોડ ધાંધલ કે, સ્વામી આની કોઈ રાવણની એક વાત કરવી, બોલો ધાંધલ. સ્વામી, આ વિસ્તારના ગામડાનો જેટલો ધર્માદો થાય ને એટલો હું એકલો આપી દઈશ, મારી એક વાત માનો. શું કહો છો રાઠોડ દાદા? આ સ્વામી આપ છ મહિને આવી રહ્યો. છ મહિના? હા. શું કામ? મને સત્સંગનો લાભ આપો. કેમ? એમ સ્વામી મને મારી પત્નીના દ્વારા સત્સંગ થયો છે. તે ભલે ને એમાં હું વાંધો, પણ સ્વામી એક વાંધો છે એમાં. 65 વર્ષની મારી ઉંમર થઈ ગઈ, પરંતુ હું ધ્યાનમાં મહારાજની મૂર્તિને જ્યારે સંભાળું છું ત્યારે સાથે સાથે મારી પત્ની પણ દેખાઈશ. એના દ્વારા સત્સંગ થયો, એ જ મારી ગુરુ, એટલે મારે એ પડખે દેખાય. જો આમ જ રહે તો મારો મોક્ષ બગડે સ્વામી. સ્વામી કે હારું ઈ હાસવો, વાત માન્યા જેવી છે. અમે અહીં આવ્યા ને તારું કલ્યાણ કરી ન જાય તોય ખોટું. બાલમુકુંદ સ્વામી કહે છે કે વાંધો નહીં. આ બાલમુકુંદ સ્વામી ગુણાતીતાન સ્વામીના શિષ્ય છે. એક બાલમુકુંદ સ્વામી ગોપાલ સ્વામીના શિષ્ય હતા, એની પણ હમણાં વાત આવશે. સ્વામી કે રાઠોડ દાદલ, છ મહિના તો નહીં, પણ છે ને તમે નિખાલસપણે નિષ્કપટપણે મને વાત કરી, મારી આગળ કપટ ખોલ્યું, માટે હવે હું તમારું રૂડું તો કરીશ. જોયું, સાધુ આગળ નિષ્કપટ થવામાં બહુ ફાયદો, કલ્યાણ બગડે જ નહીં. પણ આપણે કઈ ન ઈકી, સ્વામી નારાજ થઈ જાય ને પછી રાજીપો ઉતરી જાય ને પછી આમ મોર બોલાવતા ને બેહારતા ને હાર પહેરાવતા, એ નહીં કરે, મારું માન નહીં રહે, પછી ગોટે સડીએ. એટલે થઈ ગયેલી ભૂલ ને પાપ ને પ્રાયચિત ને પેટમાં પડેલી નબળાઈઓ આપણે આપણા સંત પાસે કહેતા નથી ને એમને મરી જાય છે ને એમાં જન્મ આવે છે. માટે જન્મ મરણમાં ન જવું હોય એને સાધુ પાસે નિખાલસ ને નિષ્કપટ વર્તવું અને સહાય માગવી તો સાધુ બારા કાઢે, રાઠોડ ધાધલ જેવા થવું. સ્વામી કહે છે કે એક મહિનો રોકાશ રાઠોડ ધાધલ? એક મહિનો? હા. પણ સ્વામી મહિનામાં? અરે મહિના પહેલા તને નિર્વાસની કરીને ધામમાં પહોંચાડી દઈશ. બસ? તો કે બસ. રાઠોડ દાદર બેહો. સ્વામીએ થોડુંક પૂછ્યું પછી સ્વામી કે સમજાઈ ગયું, તમને આ કસર રહી છે એનું એક કારણ છે. શું? સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના અને મહિમા એ સહિત નિશ્ચય તમને નથી, આ ખામી છે, એને લઈને આ દોષ રહ્યો છે. હે કા, મહિમા એ સહિત જે સર્વોપરી નિષ્ઠા હોવી જોઈએ ને એ નથી. આપણે ઘણી વખત સર્વોપરી નિષ્ઠા એટલે શું, અવતારને એના ભક્તોનું જરાય વજન ન રાખવું એવો અર્થ કાઢીએ છીએ. સર્વોપરી ઉપાસનાનો અર્થ એ નથી થતો કે અવતારો અને અવતારોના ભક્તોનો આપણને વજન ન રહે. સર્વોપરી ઉપાસના આપણે હોય તો એનો અર્થ એ થાય છે કે આપણને પિંડ બ્રહ્માંડ વગેરે કોઈ માયાનો જરાય ભાર ન પડે, ધનનો સ્ત્રીનો માનનો. અને ભગવાનના અવતારોનો ને એના ભક્તોનો તો ભગવાનના જાણીને ભાર પડે, વિષયનો સ્ત્રીનો ધનનો જરાય ભાર ન પડે. આ છે સર્વોપરી ભગવાનને જાણ્યાનો અર્થ. આપણે લોકોએ સમજી લીધું છે કે સ્વામિનારાયણને સર્વોપરી જાણવા એટલે બીજા અવતારનો ને એના ભક્તનો જરાય ભાર ને એનું ફાવે એમ કાપવું. કેમ સર્વોપરી છે? હાલી નીકળમાં રૂખડિયા કાંઈક હલવાઈ જાય, સાલા 500 રૂપિયા સારું ખોટું કરેશ, તારી આંખોનું ઠેકાણો નથી, વાસના જરાય ગઈ નથી, અને સર્વોપરીના ડીંગા દેમાં કોકને ઘીલાન માર્ગે સડાઈમાં એ હમજ હમજ શું કરવું આનું. ઘણા એવા ધૂણી ધૂણી કરે છે, જાણે હોય મોટા જાણે સર્વોપરીના દીકરા હોય એમ, ઠેકાણું જીવનમાં નહીં, વર્તનમાં નહીં, એકે ઇન્દ્રિય કાબુ નહીં, હો વાસના બધી એમ નામ. જો સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી તું સમજો હો તો તું ગોપાલ સ્વામી જેવો નિત્યાનંદ સ્વામી જેવો હો જ, એવો નથી. એનો અર્થ જ એ થાય છે કે તે સર્વોપરી સ્વામિનારાયણને જાણ્યા જ નથી, ખોટે ખોટો સ્વામિનારાયણના અવતારો ને એના ભક્તોની કાપ કાપ કરીમાં પાપ લાગશે. એ તારા જેવા નહોતા. હનુમાનજીને જુઓ, હનુમાનજી છે તારે એના જેવું બ્રહ્મચર્ય? હાલી નીકળ્યો છો તે. બાલમુકુંદ સ્વામી કે રાઠોડ દાદલ, તમને સર્વોપરી નિષ્ઠા નથી, મહિમાએ સહિત નથી. આમ તમે બોલવામાં તો બોલો છો સ્વામિનારાયણ સર્વોપરી, પણ માય ઉતર્યું નથી માટે આ ખામી છે. અને પછી સ્વામી સામે બેહાડ્યો અને રોજ વાતો કરે મહારાજના મહિમાની. વાતો કરતા કરતા જીવમાં ઉતારી દીધા સ્વામિનારાયણ ભગવાનને. દિવસે દિવસે વાસનાના પોપડા નીકળી ગયા. ભગવાન સ્વામિનારાયણમાં દેહાતીત બ્રહ્મપણે અસાધારણ પ્રીતિ પ્રગટાવી દીધી. વીસમે દિવસે રાઠોડ ધાદલ કહે, સ્વામી આપની કૃપાથી વાસના નિર્મૂળ થઈ ગઈ, હવે મને માત્ર એક મહારાજની મૂર્તિ જ દેખાય છે. સ્વામી કે તૈયાર રહેજે, કાલે 21મો દાડો છે, મહારાજ તેડવા આવશે. હું તને ધામમાં મોકલીને પછી બીજે ગામ જઈશ. કે સાધુ કેવાન, ભગત કેવાન, વાત કેવી, સાંભળજો. સ્વામિનારાયણ સંપ્રદાયની સર્વોપરિતા આ છે. આ દેવ દેવીઓની કાપી એ નહી. કોકનું કાપવું એ સર્વોપરિપણું નથી, આ રીતે જીવવું એ સર્વોપરિપણું છે સ્વામિનારાયણ ભગવાનનું. હાવ દરબાર શરીરે હાજા નિર્વાતા હો, છતાં સ્વામીના વચને બીજે દિવસે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા છે વિમાન લઈ. ધામધૂમથી ધામમાં તેડી ગયા. સંત સમાગમનો આવો પ્રતાપ છે, માટે નિત્ય સંત સમાગમ કરતા રહેવું, કસર માત્ર સાધુ ટાળશે. અદભુત વાત છે. સત્સંગ શિરોમણિ નામનો ગ્રંથ મુક્તાનંદ સ્વામીએ લખ્યો છે, એની એક પંક્તિ સંભળાવું છું.
શ્રુતિ પુરાણ સબ કરત પોકારા,
શ્રુતિ પુરાણ સબ કરત પોકારા,
સંત કો મહિમા અગમ અપારા,
સંત કો મહિમા અગમ અપારા,
હરિ દર્શન હોવત ફલ જેતા,
હરિ દર્શન
મુનિ દર્શ હોવત ફલ તેતા,
મુનિ દર્શ હોવત ફલ તેતા,
શ્રુતિ પુરાણ સબ કરત પોકારા,
વેદો પુરાણો બધા શાસ્ત્રો પોકાર કરીને કહે છે. શું કહે છે?
સંત કો મહિમા અગમ અપારા,
કેટલો મહિમા?
હરિ દર્શન હોવત ફલ જેતા,
ભગવાન ના દર્શન થી જેટલું ફળ થાય,
મહામુનિ દર્શ હોવત ફલ તેતા,
મહામુનિ સંત ના દર્શન કરવાથી એટલું જ ફળ થાય.
શ્રુતિ પુરાણ સબ કરત પોકારા,
શ્રુતિ પુરાણ સબ કરત પોકારા,
સ્થિત પ્રજ્ઞોપી યઃ સંગસ્તાદૃશ્યસ્ય જહાતિ સઃ, કામલોભાજ્યરિગ્રસ્તો ભ્રસ્યત્યેવ ન સંશયઃ.
સત્સંગ જીવન નારાયણ ગીતા ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેના સમાગમથી આપણા ધર્મનું, આપણી ઉપાસનાનું પોષણ થતું હોય, આપણા કલ્યાણનું પોષણ થતું હોય, ભગવાન નજીક જવાતું હોય, ભગવાનમાં ગાઢ પ્રીતિ થતી હોય, એવા પુરુષનો જો સંગ તમે છોડી દેશો તો સ્થિત પ્રજ્ઞ થઈ ગયા હોવા છતાંય કામ ક્રોધ લોભ વગેરે દોષોથી ભ્રષ્ટ થઈ જાઓ. સ્થિત પ્રજ્ઞોપી યઃ સંગસ્તાદૃશ્યસ્ય જહાતિ સઃ, કામ લોભાદ્યરી ગ્રસ્તો ભ્રસ્યત્યેવ ન સંશયઃ. આમાં કોઈ શંકા નથી. માટે ગમે એટલા મહાન બની ગયા, બ્રહ્મરૂપ બની ગયા, સ્થિત પ્રજ્ઞ બની ગયા હોઈએ તો પણ મોટા પુરુષથી દૂર થવું નહીં, એના સમવડિયા થવું નહીં, તો એની સાથે પિતરાય દાવો તો થાય ક્યાંથી? જેની કૃપાથી આપણે આ સ્થિતિ આવ્યા, આટલા મોટા થયા, સુખી થયા, હવે એનામાં દોષો ખોળવા માંડ્યા, મરવાના થયા. અને જો એમના અવગુણ આવતા આવતા વધ્યા, જો એમનો સંગ છૂટી ગયો તો કામ ક્રોધ લોભ છોડશે નહીં, ગળી જાહે, આખે આખા આપણને ગળી જાહે. એ દોષો આપણાથી દૂર તો એટલે રહ્યા છે કે સત્પુરુષની નિશ્રામાં આપણે બેઠા છીએ. આમ આગા જાય તો એટલે વાટે જ છે, ભાખ લઈને પકડી લે એમ છે. આવી વાતો છે મારા બાપ. ભવાપ વર્ગો ભ્રમતો યદા ભવે જનન્ય તર્યુચ્યુત સત્સમાગમ. ભાગવતજીનો આ શ્લોક છે. સત્સંગમો યર્હિ તદેવ સદગતો પરાવરેશે ત્વયિ જાયતે મતિ. ભગવાનની સ્તુતિ કરતા આવું બોલે છે, હે અચ્યુત, હે ભગવાન, આ સંસારને વિશે ભમતા જીવોનો જ્યારે સંસારથી મોક્ષ થવાનો હોય ત્યારે એને તમારા સંતનો સમાગમ થાય છે. જે જીવનો તમે મોક્ષ કરવાનું ધારો છો એને તમે તમારા સંતનો સમાગમ આપો છો, સેવા આપો છો, દર્શન આપો છો, નિશ્રા આપો છો, એને જ આપો છો. અને જ્યારે તે સમાગમ થાય છે ત્યારે જ સર્વશ્રેષ્ઠ પ્રાપ્તિ રૂપ એવા અક્ષર અને ક્ષરના નિયંતા તમારા સ્વરૂપની દ્રઢ નિષ્ઠા થાય છે. આપને જેની ઉપર દયા આવે છે એને તમે સૌ પ્રથમ સાધુ આપો છો, સાધુની સેવા સમાગમ આપો છો. જે જેવી એ સાધુની સેવા સમાગમ કરે છે એને તમારો દ્રઢ નિશ્ચય થાય છે, પછી તે સંસારના બંધનથી છૂટીને તમારા ધામને પામે છે. આ રીતે જીવ પર તમારી કૃપા હે પ્રભુ સત્પુરુષનો સંગ દેવારૂપ છે. પછી એમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય એ પણ તમે જ કરાવો છો. પછી ગાઢ પ્રીતિ તમારામાં તમે જ કરાવો છો, ભક્તિ આપો છો અને જીવનો મોક્ષ કરો છો. યેષામ સંસ્મરણાત પુંસામ સદ્ય શુદ્ધ્યતિ વૈ ગૃહાહા કિમ પુનર્દર્શન સ્પર્શ પાદ શૌચાસનાદિભિ. ભાગવતજીનો શ્લોક છે. અરે જેનું ખાલી સ્મરણ કરો, જે સાધુને હંભારો ખાલી હંભારો, ત્યાં જ ગ્રસ્ત આશ્રમીના બધા પાપ ધોવાઈને આખું ઘર પાવન થઈ જાય છે. સદ્ય તત્કાળ સદ્ય શુદ્ધ્યતિ વૈ ગૃહ યેષામ સંસ્મરણાત. ઓ ભાઈ, તો પછી કિમ પુનઃ, તો પછી એ સંતના દર્શનથી પાપ ધોવાય, પરશથી પાપ ધોવાય. અરે સંતના પગ ધોવાથી, એ સંતને આસન આપીને આદર આપવાથી, એનું સન્માન કરવાથી પાપ ધોવાય. એમાં હું કહું, ખાલી હંભારો ત્યાં પાપના પોપડા નીકળી જાય ને આપણે શુદ્ધ થઈ જઈએ છીએ. બોલો, આટલો મહિમા ભાગવતમાં સંતોનો કહેવામાં આવ્યો છે. ન હમયાની તીર્થાની ન દેવા મૃચ્છલામયા તે પુનંત્યુરુ કાલેન દર્શના દેવ સાધવ. આ પણ ભાગવતજીનો શ્લોક છે, દસમ સ્કંદનો. એમાં એમ કહ્યું, ન હમયાની તીર્થાની ન દેવા મૃચ્છલામયા. પાણીમય જે તીર્થો અને માટી વગેરેની, પથ્થર વગેરેની બનાવેલી ભગવાનની મૂર્તિઓ જીવાત્માઓને બહુ લાંબા કાળે પાવન કરે છે. દર્શના દેવ સાધવ, અને સાધુ તો દર્શન માત્રથી જ જીવને પાવન કરી નાખે છે. આવું ભાગવતમાં લખ્યું છે. ભગવાન સ્વામિનારાયણે પણ સ્પષ્ટ શબ્દમાં એમ કહ્યું છે કે ધરતી ઉપર મનુષ્યાકારે પ્રગટ ભગવાન જેથી વિચરતા હોય તેથી એમના આશ્રય કરીને જીવનું તરત કલ્યાણ થાય છે, અને જેથી મૂર્તિ માન મનુષ્યાકારે મોરાર ધરતી ઉપર પ્રગટ ન હોય તેથી પ્રગટ કોઈ સાધુનો આશ્રય કરવાથી તત્કાળ જીવનું કલ્યાણ થાય છે, અને એવા સાધુય જેથી ધરતી ઉપર ન હોય તેથી મંદિરોમાં થાપેલી મૂર્તિઓ દ્વારા ધર્મમાં રહીને ભજન કરે જીવનું કલ્યાણ થાય છે. ત્રીજે નંબરે મૂર્તિઓ છે, પહેલે નંબરે પ્રગટ ભગવાન, બીજે નંબરે પ્રગટ સાધુ, જીવનું તત્કાળ કલ્યાણ કરવા માટે ઉપયોગી છે, અને ત્રીજે નંબરે ઉપયોગી છે મંદિરમાં થાપેલી મૂર્તિઓ. મૃચ્છલામયા દેવા યથા પાણીમય તીર્થો. પણ આપણા લોકોને પરોક્ષ પ્રિય હોવાથી, પ્રગટ હારે ફાવતું નહીં હોવાથી નંબર થોડો બદલી નાખ્યો. પ્રગટ મનુષ્યાકારે મોરાર નંબર 1, અને પછી મંદિરમાં થાપેલી મૂર્તિઓ અને ત્રીજા નંબરે પ્રગટ સાધુઓને આપણે થાપ્યા છે. આથી કરીને હેરાન થવા નથી. ભાગવત એમાં ટેકો દેતું નથી, વચનામૃત ટેકો દેતો. જે વાત છે એ આ શાસ્ત્રની મેં તમારી આગળ કરી. મારી વાત કોઈ કાપી શકે નહીં, કેમ જે મારી આગળ વચનામૃત અને ભાગવત બેયના પ્રમાણ છે. લડી લેવું હોય તો સ્વામિનારાયણ ભગવાન આરે અને વ્યાસજી આરે બથો બધાવી જાય. મેં તો બીચ મે સે એક બાજુ હટ જાઉંગા. ગીર પંથકમાં ભામચા ગામમાં ભગવાન ભરવાડનો એક દીકરો હતો, એનું નામ હતું વસ્તો ભરવાડ. એકવાર કૃષ્ણચરણ સ્વામી વગેરે સંતો જૂનાગઢથી ત્યાં ગયેલા. થોડો સંતોનો યોગ થતા, સંતોની વાણી સાંભળતા, સંતોનું વર્તન જોતા ગુણ આવ્યો આ ભરવાડોને. મનમાં સંકલ્પ થયો, ઓહો આ સંતોની હું બીજી શું સેવા કરું. વસતા ભરવાડને આવો સંકલ્પ થયો છોકરાને. પણ એક હારી ગાય જૂનાગઢ મંદિરમાં સંતોને આપવી છે, આવો સંકલ્પ ભગવાન ભરવાડના દીકરા વસતા ભરવાડે કર્યો. સંતો તો ત્યાંથી બીજે ગામ જતા રહ્યા. થોડા દિવસોમાં જ વસતો ભરવાડ માંદો થયો. એનો આયુષ્યનો દોર તૂટ્યો. ભગવાન સ્વામિનારાયણ રૂપાની ઘૂઘરીવાળો રથ લઈને વસતા ભરવાડને ભામચા ગામમાં તેડવા આવ્યા. જે હું તો એના બાપને કહે છે કે આટા તમને કાંઈ સંભળાય છે? ત્યારે ભગવાન ભરવાડ કે બેટા કાંઈક જણકારા થાય પણ માળું કાંઈ દેખાતું નથી. વસ્તો કે આતા એ સ્વામિનારાયણ ભગવાન દીવ રચ લઈને મને ચેડવા આવ્યા છે ઘૂઘરિયું વાગે. પણ આતા એ આતા મારે એક હારી ગાય જૂનાગઢ સંતોને આપવાનો સંકલ્પ છે, જો તમે બાંધ્યા ને તો હું ભગવાન ભેળો રથમાં બેન ધામમાં આવ્યો જાઉં. આતા એના પિતા કે ઓહો બેટા તે આટલી સેવાનો સંકલ્પ કર્યો, ત્યાં તને તેડવા સાક્ષાત પ્રભુ પર ધાર્યા, માટે તે સ્વામિનારાયણ ચોક્કસ ભગવાન છે. તું સુખેથી એમના ભેળો વયો જા, ધામમાં વયો જા, હું તમ તમારે જૂનાગઢ ગાય બાંધ્યા છું. પછી વસ્તો ધામમાં ગયો. સંકલ્પ જ કર્યો તો એમાં ધામ આપ્યું સ્વામિનારાયણે. આવી મોટી વાતો છે સર્વોપરીપણાની. આવી વાતો કરીએ આપણે રાત દિવસ, બીજું બોલવાની કાંઈ જરૂર નથી. વસ્તો ગયો ધામમાં. પછી બાજુના ગામમાં આ વાત લખનારા પોતે સંત કૃષ્ણચરણદાસજી સ્વામી હતા, એમણે આ વાત લખી છે. તેની પાસે ભગવાન ભરવાડ ગયા અને વાત કરી કે આવું બન્યું, હવે મારે જૂનાગઢ ગાય બાંધવા જવું છું, સમજાણું. ત્યારે કૃષ્ણચરણ સ્વામીની સાથે ધર્મપ્રિયદાસજી સ્વામી હતા. એને સ્વામીએ કીધું કે તમે જાઓ બે જણા આર્ય જૂનાગઢ. પછી ભગવાન ભરવાડ અને ધર્મપ્રિયદાસજી સ્વામી એ બધા ગયા, હાંકીને ગાયને જૂનાગઢ મંદિરમાં લાવ્યા હતા. આ બીના બનીતી ભામચા ગામની. આ છે સાધુના સમાગમનું ફળ. હે હાલતું સંત મંડળ આવ્યું ને નેહડામાં વાસ દીધો, થોડી ઘણી વાતો ને સત્સંગ થયો, એમાં ગુણ આવ્યો, એમાં ગાયદાનમાં દેવાનો સંકલ્પ થયો ને ધડ લઈને કલ્યાણ થયું. બોલો લ્યો, જોયું ને તમે? ये बात है बच्चाओ, तमे तो फावी गया छो. बोलो थोड़ा घना समागम नी क्या बात छे? तमने तो नित्य नित्य संत दर्शन कथा भजन ने कीर्तन नो मोको मळ्यो. मोको नो मळे आवु कोई नहीं भाई. अमे तमारी जेम एक दिवस बालक हता, समझाणो. पण आवो जोग अमने बालपण मा नतो मळ्यो जेवो तमने मळ्यो छे. કેમ બોલ્યા નહીં એલા વડીલો? મારી વાત સાચી કે ખોટી? આ છોકરા ભાગ્યશાળી બહુ. શતાનંદ સ્વામી કહે છે, અત્ર સત્સંગસ્ય સર્વસાધારણત્વેપી દેહ દેહિકા આસક્તિ મોચન હેતુત્વાત ગ્રહસ્થાનામ વિશેષત તત્કર્તવ્યતા અવગંતવ્યા. લ્યો, શતાનંદ સ્વામીએ કલમ આવી લખી. સ્વામી કે અત્ર સત્સંગસ્ય સર્વસાધારણત્વેપી, અહીંયા સત્સંગ કરવાની જે વાત લખી છે એ તમારાને માટે એક હરખી સાધારણ લખી છે. તેમ છતાં પણ દેહ દૈહિકા શક્તિ વિમોચન હેતુત્વા, દેહ અને દેહના સંબંધીમાં આસક્તિ છોડાવવાના હેતુથી ગ્રહસ્થોને વિશેષપણે સત્સંગ કરવો જણાવે છે. કેમ છે, સંસારીને વધારે માયાનો યોગ છે, એટલે એને વધારે પડતો સાધુ સંતોનો સમાગમ રાખવો જોઈએ એવું સતાનંદ સ્વામી કહે. ઘણા ગ્રહસ્થો તો પોતે જ સાધુનો એટલો બધો વિરોધ અને એટલો બધો સાધુનો અભાવ લઈને જીવે છે, પોતે મોટા જ્ઞાની થઈને પણ ખબર પછી પડશે જેથી શરીર છોડીને આ લોકમાં જવાનું થાય ને તેથી પોતાનું જ્ઞાન કેટલું કામ લાગે છે એ તેથી ખબર પડશે. અટાણે તો પાંચ જણા એમને મહિના પૂજ્યા એટલે હીરો થઈ પડ્યા હોય છે. સાધુનું વજન રહ્યું નથી જે ભગવાન સ્વામિનારાયણને ગમતું નથી. ભાઈ મળવું છે મહારાજને, મળવું છે મહારાજને, રાખી સંત સંગાથે રોષ, નિષ્કુળાનંદ કહે એ નહીં બને, અમ થો રખે દેતા કોઈને દોષ. નિષ્કુળાનંદ સ્વામી ચેલેન્જ ફેંકી, નહીં બને એ નહીં બને, રખે કોઈનો વાંક કાઢતા. જોજો, એ જ મળવું છે મહારાજને, અને રાખી સંત સંગાથે રોષ, એ પણ તુચ્છ વ્યવહાર માટે, ધન માટે, પોતાની મોટી હાચવવા માટે. પાંચ જણા એમને મોટો કર્યો, મોટો થાપો એટલે એ પદને ની મોટા એને જાળવી રાખવા સારું થઈ. સાલો સાધુને વગોવે છે ને એની અરે બાતે, એની અરે બગાડીને બેઠો છે, એને ખબર નથી કે આગળ માઠા દિવસ કેવા આવશે, ભૂખા નીકળી જવાના છે. કોણ કે કોણ એને આવું ઘડું કે કોણ. મળવું છે મહારાજને, રાખી સંત સંગાથે રોષ, નિષ્કુળાનંદ કહે એ નહીં બને, રખે દેતા કોઈને દોષ. નિમજ્જયોન્મજ્જતામ ઘોરે ભવાબ્ધૌ પરમાયણમ, સંતો બ્રહ્મવિદ શાંતા નૌર્દૃઢે વાપસુ મજ્જતામ. નિમજ્જયોન્મજ્જતામ, ડૂબકા ખાતા ઘોર ભવસાગરમાં બ્રહ્મવિદ સાધુ જ, શાંત સાધુઓ જ જીવાત્માઓને માટે દ્રઢ નૌકા બને છે. ખારા સંસારના સાગરમાં ડૂબતા ને બહાર નીકળતા ડૂબકા ખાતા માણસોને સાધુ જ નૌકા બનીને તારે તો ત્રી શકાય એમ છે, બાકી મેળ કાયમ નથી. અન્નમ હિ પ્રાણીનામ પ્રાણ, આર્તાનામ શરણમ ત્વહમ, ધર્મો વિત્તમ નૃણામ પ્રેત્ય, સંતોર વાગ્નિભ્યતોર્ણામ. જેમ અન્નથી પ્રાણીઓના પ્રાણની રક્ષા થાય છે, જેમ હું દીન દુખી લોકોનો પરમ રક્ષક છું, જેમ મનુષ્યને માટે પરલોકમાં ધર્મ જ એકમાત્ર પૂજી બને છે, એ જ રીતે સંસારથી ડરતા લોકોને માટે મારા સંતો જ પરમ આશ્રય છે. આવું ભાગવતમાં ભગવાન બોલે. ફરીવાર વાંચું છું, ભગવાન કહે છે, જેમ અન્નથી પ્રાણીઓના પ્રાણની રક્ષા થાય છે, જેમ હું દીન દુખી લોકોનો પરમ રક્ષક છું, જેમ મનુષ્યને માટે પરલોકમાં ધર્મ જ એક સહાયક પૂજી બને છે, એ જ રીતે, ઓનલી એ જ રીતે સંસારથી ડરતા લોકોને માટે મારા સંતો જ પરમ આશ્રય છે. માટે સાધુ હારે નહીં બગાડવું, એમાં ફાવવાના નથી, પછી તમારી મરજી. ભાઈ વડોદરામાં હરિજન હતા, હરિભગત લાડવાણિયા, એમની સ્ત્રીને કોગળ્યું આવ્યું. તેણે દિવસના ચાર વાગતે દેહ છોડી દીધો. તેના સંબંધી લાકડા કાઢીને બાળવા તૈયાર થયા ને તે વાણિયો ગોપાલ સ્વામીના શિષ્ય નાના પ્રજ્ઞાનંદ સ્વામી તે દિવસે વડોદરા મંદિરમાં હતા, એમની પાસે દોડતો આવ્યો. સ્વામીના પગ પકડીને રોઈ પડ્યો, સ્વામી મારે મહા દુઃખ આવ્યું છે. પ્રજ્ઞાનંદ સ્વામી, ચાર નાની દીકરીઓ છે, મારી બૈરી મરી ગઈ, એમ કહીને ઢગલો થઈ ગયો વાણિયો. ત્યારે પ્રજ્ઞાનંદ સ્વામી એને એમ કહ્યું, એને આ વખતે બાળવાનો દઈશ નહીં, ના સારું ગયો ઘેરે. ત્યારે તેણે ઘેર જઈને એ સ્ત્રીને બાળવા દીધી નહીં. પછી લોકે ઘણી અવિદ્યા કરી, માથાકૂટ બહુ કરી, તો પણ ઘર વાંચીને બેસી ગયો, હા કાઢવા જ ન દીધી. પછી રાત્રિના 11 વાગ્યા ત્યારે તે બાઈ જીવતી થઈ. સંતના વચનમાં વિશ્વાસ કેટલો, કે પ્રજ્ઞાનંદ સ્વામીએ કીધું છે બાળવા ન દઈશ, બીજું કાંઈ સ્વામીએ ન કીધું, બાળવા ન દેતો જા. બધા રે બાઈધ્યો, ઘર વાંચીને બેસી ગયો, નકટો લાગ્યો, આસક્તિ વાળો, આબરૂ વગેરેનો, પણ સ્વામીના વચનમાં વિશ્વાસ. આ વિશ્વાસ છે ને મળદા બેઠા કરે છે. ભગવાનનો સાધુનો વિશ્વાસ કેળવીએ ને તો હુંનું હું થાય એમ છે, પણ મન ડગમગ ડગમગ જ થાય. હાસા ખોટા ઘાટ થયા જ કરે પ્રગટ સાધુ વિશે. એવો લોઢા જેવો વિશ્વાસ ક્યાં થાય જીવને? લબાડ હૃદય ખરું ને એટલે કોઈને વિશે મહાનતા માની શકાતી નથી. કઠણાઈ ન્યા છે. આટલી વાત કર્યા પછી હવે વાત એવી આવે છે કે સાધુનો જે સમાગમ કરવો ને તેમથી આમ તો ખાલી ખાલી લોલે લોલ ન કરવો, સાચા હૃદયથી જીવનમાં આચરણમાં લાવવા માટે સમાગમ કરવો. આપણે સમાગમ તો બધા કરીએ છીએ, પણ જાજુ તો દીંડે દીંડ કરીએ છીએ, હિસ્સો હિસ્સો, હોરે હોરે. અત એવ સતામ સંગોપી પદ્મ પત્રાંભો ન્યાયન ન કર્તવ્ય. સતાનંદ સ્વામી કહે છે, કમળના પાંદડા ઉપર પાણી હોય એ ટીપું હોય એટલું જ, પણ કમળના પાંદડાને ટીપાને કાંઈ સંબંધ ન હોય, હાવ અલગ અલગ હોય. એમ સાધુ સાથે ચોટ્યા હોય, ભેળા જ રહ્યા હોય, પણ હાવ નોખા હોય, બોલો મતલબ એ ઠેકડા દેતા હોય, એવો સમાગમ ન કરવો. સાંભળો છો? પાંતિયા પાડીને વાત કરું છું, ચોખે ચોખી, ચોખે ચોખું કહેશું ને હરી રાખે એમ રહેશું. અત એવ સતામ સંગોપી પદ્મ પત્રાંભો ન્યાયેન ન કર્તવ્ય, કિંતુ તદ વચો અવધારણાત્મક એવ મુખ્યતયા અવશ્યમ કાર્ય તસ્યેવ સકલ સંતાપ શાંતિ હેતુત્વાત ઇત્યપિ તેને તત્રોક્તમ. સ્વામી એમ કહે છે કે તે સાધુનો આપણા ઉપર રાજીપો થાય એ માટે એમના આજ્ઞા વચનોને હૃદયમાં ધારજો, જીવનમાં અમલમાં લેજો, અને જો એમ કરશો એવો મુખ્યપણે અવશ્ય જો તમે એમના આજ્ઞામાં રહેશો તો તસ્યૈવ સકલ સંતાપ શાંતિ હેતુત્વાત, એ સાધુના જે વચનો છે તે જ સકલ સંતાપની શાંતિ કરનારા છે. પાળો. એટલે ભાઈને કીધું કાઢવાનો દેશ તો કેવું પકડી રાખ્યું, તો 11 વાગે બૈરું બેઠું થયું. સમાગમ કરવો તો એવો કરવો કે સાધુના વચનને બરાબર પકડવા, કેમ જે એ જ સકલ સંતાપની શાંતિનો હેતુ છે. અને તે પણ ત્યાં જ કહ્યું છે, શાંતિ મિચ્છસી ચેત આસુ સતામ વાગામૃતમ શૃણુ. શાંતિ ઈચ્છસી ચેત, શાંતિ જો ઈચ્છો છો તો તત્કાળ સાધુના વાક્યામૃતને સાંભળો. હૃદય ધારણા દ્યસ્ય ન પુન ખેદ સંભવ, એ સાધુ પુરુષના વાક્યોને હૃદયમાં જો ધારશો તો ફરીવાર ખેદનો સંભવ જ નથી, કોઈ દુઃખ આવવાનું જ નથી. પણ એમના ઉપર ઉપર ચલો સત્સંગ કરીએ તો કાંઈ દુઃખ જાય નહીં ભાઈ, પછી વાંક કોકનો કાઢો એનો કોઈ અર્થ નહીં. વચનામૃત મધ્યનું 13મું ચોખ્ખા શબ્દમાં મને તમને સંભળાવે છે ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી આ વાણી નીકળી છે. શું તો જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેના મુખ થકી જ વાત સમજવામાં આવે છે. કોઈ શાસ્ત્ર વાંચીને એની મેળે હોશિયાર થઈને બધું સમજી જાય એવું છે જ નહીં. મુખોન મુખ સાધુ પાસે બેસવું પડશે, સાધુમાં શ્રદ્ધા રાખવી પડશે, અને એમાં રહીને મહારાજ કે હું જ્યારે બોલીશ અને તમારામાં રહીને એ વાત બેહાડીશ ત્યારે જ તમારું કલ્યાણ થવાનું છે. કોઈ પાણીવાળા હો તો રવા દેજો, પોપાબાઈનું રાજ નહીં. તમને એકવાર તો નિર્માની માર કરવાના જ છે, સાધુના ચરણમાં તમને પાડવાના જ છે, અહમ કાઢવા હારું તમને બેન્ડ વાળવાના જ છે. અહમ હો તો મારે ન્યામ નામ વાહડા ક્યાં લઈ જવા, મારી આગળ તો બધાય નિર્માની રહ્યો છો, એમાં શું નિર્માની થયા ને શું ધાડ મારી. દાસના દાસ થાવ તેદી કલ્યાણના પાત્ર છો, અને એ આપણને ભાવ વહમવું પડે છે, ભાવ વહમવું પડે છે. ચાંદ્રણ કરી નાખી દ, હા મંદિરની ચાર ગણી સેવા કરીએ, રૂપિયા દઈ દઈ માગો એટલા, દોડી દોડીને બે બે મહિના સો સો મહિના સાજો આર્ય ફરી, પણ બેન્ડ વળવાનું થાય ને, નિર્માની થવાનું થાય ને, બધા સ્વભાવ છોડવાના થાય, દાસ ને ગોલા થવાનું થાય ને, ન્યા ભાઈડા ને પછી વળસડે માલકર, તમે કોણ એમ, સાધુ હું થઈ ગયું, કાલ બપોરે તમે હોતા હતા, હું વાત કરો છો, આજ્ઞા લોપી જ ને એમ. રવા દે ખીસડિયા રવા દે, તું રવા દે, આ બધું રવા દે, આ માર્ગ હારો નથી. હું કેવું, ન જાવું ન જાવું યે માર્ગે કદાપી, ન જાવું ન જાવું યે માર્ગે કદાપી, વિચારી વિચારીને પગલા ભરું છું, શું પૂછો છો મને કે હું શું કરું છું, શું પૂછો છો મને કે હું શું કરું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ભરું છું,
મને જ્યાં ગમે ત્યાં હરું છું ભરું છું,
હા મને જ્યાં ગમે ત્યાં હરું છું ભરું,
મને જ્યાં ગમે
હું પૂછો છો એમ, હું હું શું કરું, વિચારી વિચારીને પગલા ભરું છું. હા નથી બીક કોઈની મને આ જગતમાં, ફકત એક મારા પ્રભુથી ડરું છું, રાડ પાડું છું કે બાપા આનાથી ડરજો, આ હું જ્યાં એ બધું બોલું છું એ એમનું છે, મારું નોય. શિક્ષાપત્રી કોની, હું એની વાત કરું છું. કોઈ જ્ઞાન જીવનનું આ ગોળા પુરાણ સમજતા નહીં, આ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા રૂપ મૂર્તિ છે, આ એની વાત છે. સમજી જવું હોય સમજી જાજો, પછી કહેતા નહીં કે મહારાજ તમે કોઈનામાં રહીને મારું હૃદય હલબલાવી નાખે એવું ક્યારેય બોલ્યા નહોતા એમ, મારે શું સુધરવું. તો મહારાજ કહે છે કે ખળભળાવી નાખે એવું આવે છે કે નહીં શિક્ષાપત્રી દ્વારા, આવે છે તો સુધરી જાઓ. જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે એના મુખ થકી જ વાત સમજવામાં આવે છે, પણ પોતાના બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી, સમજાતું જ નથી આપણને. સમજાતું હોત તો આપણે ડાયા નિર્માની દાસના દાસ ન થઈ ગયા હોત. અત શંકરાચાર્ય હિ પ્રશ્નોત્તર રત્નમાલાયામ ઉક્તમ પ્રાણાદપિ કો રક્ષઃ સ્વીયો ધર્મ સાધુ સંગચ્ચ. શંકરાચાર્ય પ્રશ્નોત્તર રત્નમાલામાં એક સવાલ કર્યો, પ્રાણાદપિ કો રક્ષઃ, પ્રાણ ખોઈ નહીં કોની રક્ષા કરવી જોઈએ, આવો સવાલ થયો. પ્રાણ ખોઈ નહીં કોની રક્ષા કરવી જોઈએ, બે વસ્તુની, સ્વીયો ધર્મ, એક પોતાના ધર્મની, અને બીજું સાધુ સંગચ્ચ. મોત આરે લડી નહીં પણ સાધુના સમાગમને બચાવવો, સાધુ સંગ તૂટવા ન દેવો, થાવી હોય થાય, બેડો પાર. સત્સંગ વિના, સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને,
સત્સંગ વિના, સત્સંગ વિના
જન્મ મરણ ભ્રમ જાળ મુકાતું, બહુ મીઠું લાગે મન માનતજી, તે માટે શરણે જઈ રહીએ સંતને,
મન માનતજી,
હે મન માનતજી, તે માટે શરણે જઈ રહીએ સંત. માનને મારી નાખવા હારું સાધુને શરણે જા, સાધુને શરણે નહીં જાને તો માન રહી જાહે, અને માન તારા લોસા કાઢ નાખશે, સાધુ તારા લોચા નહીં કાઢે. તું નથી સાધુને નમતો, એનું કારણ એ છે કે તારામાં માન ગરી ગયું છે. એ માનને મારવા હારું તને સાધુને પગમાં પાડવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી તારે, બાકી બધું થઈ ગયું છે. હે મન માન
ચરણે જઈ રહીએ સંતને
મન માન તજે મન માન તજે
શ્રુતિ સ્મૃતિ નિસાક હરિ હરિ જન ના પ્રાણ વચન ભગવંતનો શ્રુતિ
સ્મૃતિ નિસાક શ્રુતિ સ્મૃતિ નિસાક
હરિ હરિ જન ના પ્રાણ વચન ભગવંતનો હે હરિ હરિ જન ના પ્રાણ વચન ભગવંતનો ગજબનું લખે છે બ્રહ્માનંદ સ્વામી ભવસાગરમાં ભાઈ શરણું એક સાચા સંતનું છે આ તો શ્રુતિ સ્મૃતિની સાંખે વાત કરું છું બ્રહ્માનંદ સ્વામી કે હરિ હરિજનના પ્રાણ છે હરિ હરિજનના પ્રાણ અને બીજો પ્રાણ વચન ભગવંતનો ભગવાનનું વચન છે અને ભગવાન છે અર્થાત આજ્ઞાન ઉપાસના હરિભગતના પ્રાણ છે
જેમ કીટ ભમરીને સંગ કરી જેમ કીટ ભમરીને સંગ કરી ગતિ ઇયળ તજીને થઈ ભમરી
જોઈ જેમ કીટ ભમરીને સંગે ભમરી થઈ જાય એમ હરિ ગુરુ ધ્યાને પામે હરિ હાવ સીધો શોર્ટકટ માર્ગ છે એક ભક્તને અંત સમયે મહારાજ બદ્રિકાશ્રમમાં લઈ ગયા અને ત્યાં એને મેલવા માંડ્યો ત્યારે ભગત બોલ્યો હું આય નહીં રહું મહારાજ હું આય નહીં રહું કેમ તો કે નહીં મારા ગુરુ કૃપાનંદ સ્વામી છે કૃપાનંદ સ્વામી જ્યાં હશે ત્યારે જ મને આય નહીં તે અક્ષરધામમાં લઈ જવો પડ્યો કૃપાનંદ સ્વામી ભેળો કર્યો તો એ રાજી થયો બસ મને ન્યા મૂકો છો મારા ગુરુ આય ને હું ન્યા એમ મોટા સાધુ આર્ય મેરે ભાઈ એ તો હોય ને તો જીવ ધામમાં નીકળે બદ્રિકાશ્રમમાં રહેવા જેવો હોય તો ધામમાં ભગવાન એને લઈ જાય છે સંતને હેતે કરીને આમ કામ થાય ફટાક લે આવડે જ જોઈ વચનામાં સારંગપુરનું હાથમું હવારે શાસ્ત્રી સ્વામીએ બધું સમજાવ્યું કે એવા સંતો હોય ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું કેમ જે એ નૈમિક સારણ્ય છે વચનામૃત વડતાલનું ચોથું સંતનો જે સંગ તે મન કર્મ વચને કરીને રાખે તો જેટલા કલ્યાણ અર્થે સાધન છે તેટલા સર્વે તે મોટા સાધુના સંગમાં આવી જાય છે બધું આવી જાય છે સત્સંગી જીવનમાં બધા ઋષિ મુનિઓ જ્યારે બદ્રિકાશ્રમમાં જાય છે ત્યારે નારાયણ ભગવાન હજી પર્ણકુટીમાં આહ્નિક કર્મ કરતા હોય છે નર તૈયાર થઈને બહાર ઓટલે બેઠા હોય છે અને સંતો જાય છે ત્યારે નર ભગવાન જે બોલે છે ગજબનું બોલે સંતોને જોઈને અદ્યાનંદો મહાન જાતો
અદ્યાનંદો મહાન જાતો
ભવતામ દર્શનાત્મમ
ભવતામ દર્શનાત્મમ
સર્વમ સુલભ મે વાસ્તિ
સર્વમ સુલભ મે વાસ્તિ
દુર્લભ સત સમાગમ
દુર્લભ સત સમાગમ
હે જી દુર્લભ સત મને એટલો બધો આનંદ થયો, એટલો બધો આનંદ થયો, એનું હું વર્ણન કરી શકું નથી. સાથી ભવતામ દર્શનાથ, આપના દર્શનથી. કોણ કે છે? નર ભગવાન કે છે, સાધુ. અને કેમ છે સંતો? સર્વમ સુલભમ એવ અસ્તિ. આ દુનિયામાં બધું સુલભ છે, બધું સુલભ છે. દુર્લભ સત્સમાગમ, સાધુનો સમાગમ બહુ દુર્લભ છે, બહુ દુર્લભ. યુયમ મુક્ત જના સર્વે,
મુક્ત જના સર્વે,
દ્રષ્ટેવ જન પાવનઃ,
દ્રષ્ટેવ જન પાવનઃ,
તેષાં વા સંગમં મન્યે,
તેષાં વા સંગમં મન્યે,
જીવાનામતિ દુર્લભમ,
જીવાનામતિ દુર્લભમ,
જીવાનામતિ દુર્લભમ,
જીવાનામતિ દુર્લભમ.
યુયમ મુક્ત જના સર્વે,
યુયમ મુક્ત જના સર્વે,
દ્રષ્ટેવ જન પાવનઃ,
પાવનઃ.
હે સંતો, તમે તો મુક્ત પુરુષો છો. ખાલી તમે જેના હામું જોવો ને, એ જોવા માત્ર કરીને તમે એને પાવન કરી નાખો છો. દ્રષ્ટેવ જન પાવનઃ, દ્રષ્ટિ માત્ર થી લોકોના પાપ બાળનારા. જેના ઉપર તમારી દ્રષ્ટિ પડી ગઈ એનો ઉદ્ધાર થઈ ગયો. નર ભગવાન આવો મહિમા સમજે સાધુનો, હું તમે નહીં. આ વાત નર ભગવાનની, નારાયણના ભાઈની, પોપટલાલના ભાઈની આ વાત નથી, આ નારાયણના ભાઈની વાત છે. તેશામ વ સંગમમ મન્યે, માટે એવા સાધુનો સમાગમ હું જીવાત્માઓને માટે અતિ દુર્લભ સમજુ છું, અતિ દુર્લભ. યસ્યાસન્ના ભવેન મુક્તિ,
યસ્યાસન્ના ભવેન મુક્તિ,
અરે યસ્યાસન્ના ભવેન મુક્તિ,
યસ્યાસન્ના ભવેન મુક્તિ,
તસ્ય વા સંગમો ભવે,
તસ્ય વા સંગમો ભવે,
યેન વિજાયતે પ્રીતિઃ, જાયતે પ્રીતિ. હમણાં વાત આવી હતી એની એ વાત છે, યસ્યાસન્ના ભવેન મુક્તિ, જેની મુક્તિ ઢૂકડી આવી હોય, અર્થાત જેનું કલ્યાણ થવાનું હોય, તેને તમારા જેવા સાધુના દર્શન થાય, સમાગમ મળે, સાનિધ્ય મળે, સેવા મળે. હે સંતો, અને તમારા જેવા સાધુનો સમાગમ જેને થાય એને જ જાયતે પ્રીતિ, એને જ ભગવાન નારાયણમાં પ્રીતિ થાય છે, બીજાને કોઈ દિન જ થતી. ગામ તલસાણામાં ચારણની દાસીને એવો નિયમ હતો કે સાધુને છાણા આપવા રસોઈ માટે, જે જો કોઈ સંત આવે ને, મંડળ આવે ને, એને ડોશી છાણા થાપીને મોકલાવે. એમ કરતા અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને તેડવા આવ્યા. ત્યારે બાઈ કહે છે કે મહારાજ, હું સત્સંગી નથી, તેથી મારો વાલો મીઠા બોલો એવું બોલ્યા હતા કે હે નારી, તું સત્સંગી તો નથી, નહોતી, પણ અમારા સાધુને છાણા આપતી હતી, માટે તને અમે ધામમાં તેડી જશું. એમ કહીને એને ધામમાં લઈ ગયા. બોલો, છાણને બદલે મોક્ષ આપ્યો મારે વાલે, છાણને બદલે. શું આ તે વાતો છે કઈ! આને કહેવાય સર્વોપરી સ્વામિનારાયણ. શૃણવંતુ સર્વે પ્યવગ્રા, શ્રેયો હેતુમ વદામિ વહ, સતામ સમાગમો નિત્યમ કર્તવ્ય સર્વથા જનાઃ, યે મુક્તા પુરાપ્યાસન નિહ સંસ્કૃતિ બંધનાત્, સત્સંગે નેવ તે તે તુ જ્ઞાતવ્યમિતિ નિશ્ચિતમ, માન્યા પૂજ્યા ભોજનીયા સેવનીયા યથોચિતમ, સાધવ કૃષ્ણ હૃદયમ તેભ્યોન્યત નાસ્તિ વૈ મહત. ત્રણ શ્લોક આરે બોલી ગયો ભગવાન સ્વામિનારાયણે. વિશાળ સભામાં હરિભક્તોને ઉપદેશ આપતા આપતા આવું ભાષણ કર્યું હતું, જે સત્સંગી જીવનમાં આ શ્લોકોના રૂપમાં આજ ઉપલબ્ધ છે. શૃણવંતુ, સાંભળો, સર્વેપિ અવ્યગ્રાહા, એકાગ્ર ચિત્તથી મારા બધા જ ગ્રસ્થ ભાઈ ભાઈ સાંભળો, શ્રેયો હેતુમ વદામિ વહ, હું તમારા મોક્ષનું કારણ કહું છું.
જેમાંથી તમને મોક્ષ મળશે. શું મોક્ષનું કારણ? સતામ સમાગમો નિત્યમ કર્તવ્ય. સાધુનો સમાગમ રોજ કરો, સર્વથા સર્વ પ્રકારે સમાગમ કરો, સાધુનો સમાગમ કરો, એ જ તમારા કલ્યાણનું કારણ છે. યે મુક્તાઃ પુરા પ્યાસન, જે જે પહેલા મોક્ષને પામ્યા, સંસ્કૃતિથી છૂટા થયા, આજે જે છૂટા થાય છે, ભવિષ્યમાં જે મોક્ષ પામશે, માયાથી છૂટા થશે, સત્સંગે નૈવ જ્ઞાતવ્યમ ઇતિ નિશ્ચિતમ, તે સાધુના સમાગમથી એમની કૃપાથી જ થયા છે, થશે, થવાના આવા નક્કી સમજો. કે માટે ઘણા કહે છે ને હું વ્યક્તિ પૂજામાં નથી માનતો, અહીં તારા બાપા પૂજવાનું કહે છે, એનું શું કરશું, આનું શું કરશું. એવા જે સાધુ છે તેને માન્યા પૂજ્યા હા, હવે શું કરવું, તાર નથી પૂજવા પણ આ એને પૂજવાનું કીધું, માન્યા હા. એક જણો વિદેશમાં મને કે વ્યક્તિ પૂજામાં હું નથી માનતો, મેં કીધું તારે ઘરે બાપને કાગળ દેશમાં લખેશ, તારે એમ લખેશ પૂજ્ય પિતાશ્રી પૂજ્ય માતાશ્રી, મેં કીધું હા, તો મેં કીધું તારા બાપને તારી માં ભગવાન છે, એ વ્યક્તિ નથી, તો વ્યક્તિ છે, મેં કીધું મુંડાવાન પૂજ્ય આગળ લખેશ, તું વ્યક્તિને પૂજ્ય તો માનતો નથી, એવો ગાંગો હલવાણો ને. અમુક અમુક એવા વાઇડિયા થઈ જાય છે મેળ વગેરેના કવડા મગ જેવા, હા સમજ્યા હેણ્યા વગેરેના, થોડુંક અહીંથી વાંચીને, થોડુંક અહીંથી વાંચીને, થોડુંક ઓલા સ્વામી પાસે બેસીને, થોડાક બે પ્રશ્ન પણ પૂછીને ત્યાંથી જ્ઞાન લઈ, અને ચાર પાંચને ભેગા કરીને ગુરુ થઈને જ્ઞાન દેતો હોય, પછી એવો હાળો અખડો બખડ થઈ જાય છે ને, ધોકાવે સાફ ન થયો થઈ જાય, બોલો, અખતર ડાયા, હળંગ ડાયા, લાગડ ડાયા, કોડા બધા પેદા થાય છે ક્યાંકથી ક્યાંકથી, કોઈ વાતમાં સમજે હણે નહીં, એનું કરવું હું એ પછી વાતો કરે. વ્યક્તિ પૂજામાં અમે માનતા નથી. માન્યા પૂજ્યા ભોજનીયા, સાધુને માનવા, ઘણા કે છે ને આ તો બહુ મનાય પૂજાય છે, કઈ બાપે લખ્યું છે મનાવા પૂજવાનું, તો લખ પૂજાય મનાય નહીં ત્યારે શું કરે, આ લખીને ગયા ઓલા, કેવા સાધુને માનવા, એવાને પૂજવા, જે તમે માનો પૂજો કે નહીં, અને ન કોઈ મનાય પૂજાય તો કોને, થોરિયાન માનો પૂજો, ભગવાને તમને માનવા પૂજવાનું લખ્યું છે તો અમને એ ખમી ખાવાનું હશે જ ને, કોઈ બિચારા ખમી ખાતા હોય તો એને એવી ગાળો દેવાની કે મનાય છે ને પૂજાય છે, અરે ભાઈ ભગવાનની આજ્ઞા હરિભગતને જે પાળવાની છે એમાં સપોર્ટ કરે છે, એમાં એને તમે હું કામ વગો છો. હે જે સાધુ નો કઈ માનવા દે, નો પૂજવા દે, આગળ છે, હા હાર હાર લેવો, જાઓ આમ ડેરા માર પહેરા, એ સારું બધા ડેરામાં જાહે. આપણા લોકોએ બધાને ભગવાનમાં જોડ્યા, કોઈને સાધુમાં જોડાવા ન દીધા, હેત થવા ન દીધું, પરિણામ એ આવ્યું કે ભગવાનમાં તો કોઈ જોડાણા જ નહીં, બધા સ્વભાવ ને વાસનાવાળા અહંકારી એવા ને એવા રહ્યા, કોઈ કોઈનું કોઈ ગાંઠે નહીં. ત્યારે જે લોકોએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે સાધુ દ્વારે ભગવાનને જવાનો રસ્તો ચાલુ રાખ્યો, ત્યાં સાધુને વચને કેવા કેવા કામ થાય છે. અહીં કોઈ કોઈનું કોઈ માને માઠી દિશા કરી નાખી, અને એને પાછું આપણે બહુ મોટું ડાપણ સમજ્યા, રાગ ઈર્ષાને લઈને વિરોધ કરવાનો જ ધંધો કર્યો, એની તો આપણને ખબર જ ન રહી. તે કેટલું સાચું આપણે તો છે ને, કોકનું ભૂંડું કરવા ખોદીને કાઢી નાખ્યું, હે કોકની એક ફોડવા આપણે બે ફોડીને બેઠા, હજી સમય છે તું સમજી જાને, વેળા હજી છે. માન્યા પૂજ્યા ભોજનીયા સેવનીયા યથોચિતમ, સેવો કેમ, તો કે સાધવ કૃષ્ણ હૃદયમ, સાધુ ભગવાનનું હૃદય છે, તેભ્ય અન્યત નાસ્તિ વૈ મહત, સાધુથી કોઈ મોટું નથી, આવું કહી દીધું. તેભ્ય એટલે સાધુથી, નાસ્તિ એટલે કે નથી, વૈ મહત, ખરેખર સાધુથી મોટું કોઈ નથી, કોઈ નહીં, એક ભગવાન જ, એક ભગવાન મોટા. નિમાડ દેશમાં ધેગત ગામ છે સ્વામી, ત્યાં ગોપાલ સ્વામીના શિષ્ય બાલમુકુંદાનંદ સ્વામી ગયેલા, ત્યાં કૃષ્ણરામ કણબીને ઘેરે ઉતર્યા, પટેલ તથા ગામ લોકો સ્વામીનો સમાગમ કરી સુખી થયા. સર્વાવતારી શ્રીહરિએ અનંત આત્માઓનો ઉદ્ધાર કરવા ઉની ઉપર આવ્યા છે અને ધરતી ઉપર એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું છે તે બધું સ્વામીએ સમજાવ્યું. આજ્ઞા ઉપાસના એ ડટતા કરાવી. આ કૃષ્ણારામ પટેલને ઘેર એક દૂધણી ગાય હતી જેનું દૂધ સંતોના ઉપયોગમાં આવ્યું. બીડો પાર જુઓ. એક દિવસ પટેલે સ્વામીને કહ્યું, સ્વામીજી આ ગાય 3 વર્ષથી બિલકુલ આંધળી થઈ ગઈ છે. હે કહા, ઘાસ પાણી વગેરે ખીલા ઉપર જ આપવું પડે છે, બેચારી ભાળતી નથી. આટલી વાત સાંભળીને સ્વામીના મનમાં એમ થયું, કરે રે અમે જેનું દૂધ ખાધું એ તો અમારી માં, અને એ આંધળી કરુણા રેલા અને સાધુના હૃદયમાં. ઠાકોરજીનું પ્રસાદીનું પાણી લઈને સ્વામી ઉભા થયા, ગાય પાસે આવ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર બોલી, ગાયની આંખમાં 3 વાર પ્રસાદીનું પાણી છાંટ્યું, તરત ગાય દેખતી થઈ હતી. અને વાસડા પાસે જઈને ચાંટવા લાગી. આ બનાવથી ગામના લોકોને અત્યંત આશ્ચર્ય થયું હતું. નિમાળ દેશનું દેખદ ગામ છે આ ભાઈ. પછી સ્વામીએ કહ્યું કે આ ગાયનું દૂધ શ્રીહરિ તથા અમારા ઉપયોગમાં આવ્યું છે. હજી તેને 3 વર્ષ અંધાપાનું દુઃખ હતું, પરંતુ એ રોગ અમે મટાડ્યો અને અંતે આ ગાયનો ભવરોગ ભગવાન મટાડશે. બોલો, પંડરોગ અમે મટાડ્યો, ભવરોગ ભગવાન મટાડશે. પછી જ્યારે 3 વર્ષ પૂર્ણ થયા ત્યારે આ ગાયને તેડવા સંતો સાથે શ્રીહરિ પધાર્યા. એવા કૃષ્ણ રામભાઈને દર્શન થયા હતા. આ પરચો જોઈ તે ગામના અનેક લોકો સત્સંગી થયા હતા. આવી અદભુત વાતો છે. ખાતો જીય કો તપાસે જબહુ, એસો હિસાબ મિલત હે તબહુ. હરિચરિતામૃત સાગર 9મા પુણ્યની 21મી કડી છે. ખાતો જીય કો તપાસે જબહુ, જીવનું ખાતું જયારે તપાસવામાં આવે, એસો હિસાબ મિલત હે તબહુ, ત્યારે એમાંથી એવો હિસાબ મળે છે. સંત કી કરે સેવ જેહી વારા, તરત જીય કો હરિ કરત ઉદ્ધારા. સંતની જયારે જીવ સેવા કરે છે ત્યારે ભગવાન તે જીવનો તત્કાળ ઉદ્ધાર કરે છે એવું જોવા મળે છે. આપણા બધાનું ખાતું ત્યાં ચિત્રગુપ્ત લખે છે જમપુરીમાં. આપણા બધા જીવના ચોપડા જોવે તો એમાંથી જાજો હિસાબ એવો જ નીકળે છે કે જયારે જીવે કોઈ સંતની સેવા કરીને ભગવાને એનો બેડો પાર કર્યો, સંતના યોગમાં આવ્યો ને ભગવાને એનો બેડો પાર કર્યો. આવું જ બધા ચોપડા ત્યાં લખાણું જ કે. વચનામૃત મધ્યનું 59મું શ્રીહરિ કહે છે, જે 4 વેદ પુરાણ ઇતિહાસ એ સર્વશાસ્ત્રમાં સર્વે શાસ્ત્રમાં એ જ વાર્તા છે, જે ભગવાનને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે, એ જ. અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે, અધિક. તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ, યા ભગવાન યા સંત, દોમેસ એક કે છે એટલે વિકલ્પ છે, ભગવાન કે ભગવાનના સંત, ભલે ભગવાનને જ મળ્યા, જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે, એ જ. સાંભળ્યો, ભગવાન મળ્યા એ જ પરમ કલ્યાણ. અરે ભગવાન ન મળ્યા તો એના સંત મળ્યા, સંત મળ્યા એ જ કલ્યાણ, એથી ઉપરાંત કોઈ કલ્યાણ નથી. કલ્યાણ થઈ ગયું એવા સાધુ મળ્યા એટલે. વચનામૃત વડતાલનું 10મું, ભગવાન જ્યારે પૃથ્વીને વિશે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ ત્યાંનો આશ્રય કરવો, તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. અને એવા સાધુ પણ જ્યારે ન હોય ત્યારે મૂર્તિને ધર્મમાં રહીને સેવે તેથી પણ કલ્યાણ થાય છે. પ્રથમનું 78મું, જીવને મોક્ષનો શો હેતુ છે, તો જેમ સંત કહે તેમ સંશય રહિત થકો કરે એ જ જીવને મોક્ષનો હેતુ છે. હરિવાક્ય સુધા સિંધુમાં લખ્યું છે, સતામ ચ હૃદય સાક્ષાત ધરીર આવિષ્ય વર્તતે તેષામ અપી તથ પાલ્યા મર્યાદા તાદૃશી સદા. ભાઈ, સંતોના હૃદયમાં ભગવાન સાક્ષાત પ્રવેશ કરીને અખંડ રહે છે, માટે એ સંતની પણ મર્યાદા ભગવાન જેવી જ રાખવી, આવું સુધા સિંધુમાં છે. અદભુત. દેવાનંદ સ્વામી એમ કે છે, અતિ મોટા પુરુષને આશરે રે, બળે પૂર્વ જન્મના પાપ, માટે સેવે તું સાચા સંતને રે, તારા ટળશે ત્રિવિધિના તાપ, અંતકાળે સગું નહીં કોઈનું. વચનામૃત મધ્ય 62મું, ભગવાનને ભગવાનના ભક્તોનો મહિમા મોટો છે. તે ગમે તેવો પામરને પતિ જીવ હોય, ગમે એવો પામરને પતિ, પણ ભગવાન કે ભગવાનના ભક્તોને આશ્રિત થાય તો તે જીવ કૃતાર્થ થઈ જાય. એવા ભક્તની સેવા મળે તેને નિજડક રહેવું, કે બેડો પાર તેષામ એવા આશ્રયત પુંસ કર્મ વીર બ્રાહ્મતો ભવે નિશ્રેય સમ ભવે દેવ ભક્તાનામ ધર્મચારીનામ. અર્થાત કર્મને લઈને ભમતા ભવસાગરમાં રખડતા જીવોને જો ભગવાનના એવા સાધુનો આશરો થઈ જાય તો એ ભક્તનું જરૂર કલ્યાણ થઈ જાય છે. નિશ્રેય સંભવે દેવ ભક્તાનામ ધર્મચારીણામ. ધર્મ પાળીને ભગવાનની ઉપાસના કરીને સાધુનો સમાગમ કરે મોક્ષ થઈ જાય. આમ ચોખ્ખું કહીએ તો પોતાને કર્મે કરીને સંસારને વિશે ભમતા પુરુષનું કલ્યાણ સ્વધર્મના પાળનારને ભગવાનના ભક્ત સાધુ એના આશ્રય થકી જ થાય છે. ધર્મામૃતનો શ્લોક છે. પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનના સંગ થકી અથવા તે ભગવાનના એકાંતિક ભક્તના સંગ થકી પુરુષ એકાંતિક ધર્મને પામે છે એ વિના બીજો કોઈ પ્રકાર નથી. કોઈ પ્રકારે ક્યારેય પણ એકાંતિક ધર્મ પળાતો જ નથી. કાં ભગવાન મળે ને કાં સાધુ મળે તો જ એકાંતિક ધર્મ પળાય. એકાંતિકથી જ એકાંતિક થવાય છે. આવી અદભુત વાત કરી. અને ભગવાન સ્વામિનારાયણને જેવા સાધુ વાલા છે એવું કોઈ વાલું નથી. અહીં લિસ્ટ આપે છે.
પ્રિયતમા નર માન ચરાધિકા પ્રિયતમા નર માન ચરાધિકા પ્રિયતમો ન વિધિ ન ચ ભોગિરા પ્રિયતમો ન વિધિ ન ચ ભોગિરા ભગવતો ન નિજામ પિતાનો પરો નર ભક્તિ પરો નર
પ્રિયતમા નરમાં નચ રાધિકા. અર્થાત ભગવાન એમ કે છે કે મને મને લક્ષ્મીજી પણ એવા વાલા નથી, રાધિકાજી પણ એવા વાલા નથી, નહીં બ્રહ્મા નહીં શંકર. અરે મારું શરીર પણ મને એટલું વાલું નથી જેટલા વાલા મને મારા સાધુ છે. દ્રઢ જે ભક્તિપરાયણ ભક્તો છે એ જેટલા વાલા છે એટલું કોઈ વાલું નથી. ગોપાલ સ્વામી એવું કહ્યું કે સત્પુરુષ જે દેવને પધરાવે છે ત્યારે તે દેવમાં દૈવત આવે છે, તથા શાસ્ત્ર અને સાધુપણું તથા તીર્થ એ સાધુનું કર્યું થાય છે, પણ એ ક્યારેય કરીને સાધુ નથી થતા. મા બાપ થકી જે દેહ પમાય છે તે તો અજ્ઞાનમય છે, ને ગુરુ થકી જે દેહ પમાય છે તે તો જ્ઞાનમય છે ને મોક્ષનો હેતુ છે. ને જ્ઞાન વૈરાગ ધર્મ અને ભક્તિનો પમાડનારો છે એવું ગોપાલ સ્વામી બોલ્યા. વળી ગોપાલ સ્વામીએ કહ્યું કે કસર માત્ર ટાળ્યાનો એવો એક જબરો ઉપાય કયો છે? તો એનો ઉત્તર, મહત્પુરુષનો સર્વ પ્રકારે વિશ્વાસ રાખીને સમાગમ કરવો એ જ ઉપાય અતિશય બળવાન છે. નિષ્કાન સ્વામી એમ કહ્યું કે સંતને સોંપીએ સર્વે આપણું જી, એથી અંતરાય ન રાખીએ અણું જી, કરીએ ગમતું સાચા સંત તણું જી, તો સંત અત્યંત રાજી થાય ઘણું જી, ઘણું રાજી કરી સંતને કંઈક પાયમાં પરમ ધામ, સંત વિના શોધી જુઓ સગલે કહો કેનું સર્યું કામ, જેમ નાવ વિના નિર્નિધિમાં નથી તરવા અન્ય ઉપાય, તેમ સંત વિના સંસાર તરવા સીધી છે કોઈ ઉરમાય, જેમ રવિ વિનાની રજની જાણો નથી જવાની જરૂર, તેમ સંત વિના અજ્ઞાન અંધારું કેદી ન થાય દૂર, જેમ વરસાદ વિના વસુંધરા સદાય સૂકી રહે, તેમ સંત વિના જીવ જગતના કહો સુખ ક્યાંથી લહે, જગત દોષ જેના ઉરમાં અડ્યો નહીં અણુભાર, એવા સંત શિરોમણી જાણો ત્રિલોકના તારનાર. આ મહિમા ગમે તે ભગવાધારીનો નથી. જગત દોષ જેના ઉરુમાં અડ્યો નહીં અણુભાર, એવા જે મહાપુરુષો છે એનો છે, એવા સંત શિરોમણી જાણો ત્રિલોકના તારનાર છે. એમાં માટે તો કેટલાય દ્રષ્ટાંત છે. ઓલો વાલેરો વરુ ગુણાતીતાનંદ સ્વામીએ ચપટી વગાડતા પાર પાડ્યો. સદાશિવ શેઠ ગોપાલ સ્વામીનો સમાગમ કર્યો ને હવેલી બળી ગઈ તો રૂમાળું હેલ્યું નહીં. આ સંતનો પ્રતાપ જુઓ. આચાર્ય રઘુવીરજી મહારાજ પણ સાધુનો સમાગમ કરતા. હો અદભુત વાત. માધવદાસજી સ્વામીનો ગ્રંથ છે એના 148માં અધ્યાયમાં આ વાત લખી છે.
रघुवीर जी महाराज नी वात सहु जाने छे समर्थ साक्षात मोटा संत नो बहु विश्वास नित्य आवी बेसे ते पास।
आ महाराज ना साधु छे माधवदास श्रीजी महाराजे एने दीक्षा आपेली छे एने ग्रंथ लिख्यो छे એમાં રઘુવીરજી મહારાજની વાત એણે આવી લખી કે સમર્થ હતા બહુ તોય પણ મોટા સાધુનો બહુ વિશ્વાસ હતો, મોટા સાધુની પાસે નિત્ય આવીને બેસતા, સ્વામી કંઈક વાતો કરો આચાર્ય બોલો।
મુક્તાનંદ સ્વામી પાસે હે તે વાત સાંભળે પ્રભુની પ્રીતે, ગોપાળાનંદ સ્વામીની પાસે નિત્ય નિત્ય તે બેસવા આશ।
મુક્તાનંદ સ્વામીની પાસે બહુ પ્રેમથી વાતો સાંભળતા, ગોપાલ સ્વામીની પાસે તો રઘુવીરજી મહારાજને રોજ રોજ બેહવાની આશા રહેતી, પણ સ્વામીને કામ જાજા હોય ક્યારેક મેળ ખાય ને ક્યારેક ન મેળ ખાય, રોજ એમને બેહવાનું મન થાય। ગોપાલ સ્વામીની પાસે ટાઈમ મળે એટલે તરત રઘુવીરજી મહારાજ બેસતા, કેમ જે આખીરી એ સંસારી છે, ગ્રસ્ત છે, સ્ત્રી છોકરાને બધી માયા એને વળગેલી છે, અડેલી છે, માટે માયા છોડીને મુક્ત થયેલા મહાપુરુષો સાધુનો સમાગમ તો ગ્રસ્ત ગાદીપતિ આચાર્યને પણ કરવો જોઈએ, એના માટે એ જ ભવસાગર તેરાનો ઉપાય છે। નિત્યાનંદ સ્વામીની કને વાત સાંભળે છે એક મને, રઘુવીરજી મહારાજ સુખ સ્વામી પાસે બહુ આવે વાત સાંભળે તે ઘણે ભાવે। જોયું નિત્યાનંદ સ્વામીની પાસે સાંભળતા, સુખ સ્વામી પાસે વારે વારે આવતા, સુખ સ્વામી ત્યાં જતા એવું નહીં, સુખ સ્વામી પાસે બહુ આવે વારે વારે રઘુવીરજી મહારાજ સુખાનંદ સ્વામી પાસે આવતા, વાત સાંભળે તે ઘણે ભાવે। એક સદગુરુની પાસે કોઈ શિષ્ય બેસીને વાત સાંભળે નિર્માની પણે, એમ આચાર્ય રઘુવીરજી મહારાજ સંતો પાસે બેસીને વાતો સાંભળતા હતા। ભાઈ આત્માનંદ સ્વામી પાસે આવે જૂની પ્રભુની વાતું કરાવે, ત્યાગ વચન વૈરાગ્ય તણી વાતુ કરાવે એ પણ ઘણી, ત્યાગની આજ્ઞા પાલનની વૈરાગ્યની બહુ વાતો ભાઈત્માનંદ સ્વામી પાસે રઘુવીરજી મહારાજ કરાવતા અને સાંભળતા હતા। એ છે આપણા સંપ્રદાયની પરંપરા, આપણા સંપ્રદાયનું રહસ્ય જ્ઞાન। વાલા ભક્તો, કાર્ય સંગોન વહામ સતામ, આ શ્લોક ઉપર ચોથી આજ્ઞામાં આપણે બધી વાતો કરી, હવે છેલ્લે આપણે આ શ્લોક ગાવો છે અને પછી પૂરું કરવું છે। મોડું બહુ થઈ ગયું પણ હવે તમે બધાએ કીધું કે નાના પૂરું કરો એટલે અમે પૂરું કર્યું, ને તમને એવું લાગતું હોય ફરી ન બોલાવતા, પણ હવે કરવું હું તમારા કહેવાથી પૂરું કર્યું, મેં તો મારો શ્લોક પૂરો થયો કે તમારી શ્રદ્ધા પૂરી થઈ ભાઈ, બધા એમને બેઠા હો સ્વામી, કોઈ હલતું નથી, એક છોકરું તે ભગવાન સ્વામિનારાયણના હાથે લખાયેલો શિક્ષાપત્રીનો 36મો શ્લોક આપણે ધાંગધ્રા સ્વામિનારાયણ સંસ્કાર ધામમાં બરાબર સમજ્યા, હવે એકવાર ગાઈ નાખીએ। કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સાત્વરમ,
કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્વરમ,
કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્વરમ,
કાર્યમ ન સહસા કિંચિત
કાર્યો ધર્મસ્તુ સત્વરમ।
પાઠનીયાધીત વિદ્યા
કાર્ય સંગોન વહમ સતામ,
કાર્ય સંગોન વહમ સતામ,
કાર્ય સંગોન વહમ સતામ,
કાર્ય સંગોન વહમ સતામ,
કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્વરમ,
કાર્યમ સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્વરમ,
કાર્ય સંગોન વહમ સતામ,
કાર્ય સંગોન વહમ સતામ।
વાલા ભક્તો, આ સાથે આ 36મા શ્લોકની કથા ભગવાન સ્વામિનારાયણના ચરણમાં સમર્પિત કરું છું। સહજાનંદ સ્વામી મહારાજ